हे पधारो ने हरी दिले दया करी सामैया करवाने काज तैयारी करी छे आज सामैया करवाने काज तैयारी करी छे आज भेरा थया सहु वाट जुए बहु भेरा थया सहु वाट जुए बहु आखो गाम आज उमंगे भागोले आयो रंगे संगे आखो गाम आज उमंगे भागोले आयो रंगे संगे मंडली जुए सहु जन मली हे रमे रास मंडली जुए सहु जन मली ज्ञान जीवन ना स्वामी काज उमटो छे सहु समाज ज्ञान जीवन ना स्वामी काज उमटो छे सहु समाज पधारो ने हरी दिले दया करी ए पधारो ने हरी दिले दया करी पधारो ने हरी के दिले दया करी
जय सतगुरु स्वामी प्रभु जय सतगुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सतगुरु स्वामी जय सतगुरु स्वामी प्रभु जय सतगुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सतगुरु स्वामी
जष्टो मुक्त गणे निजाक्षर पदे दिव्याकृति सादरम् यो भक्त प्रगति बभूव दया धर्माजन श्रेयसे पत्रोन्मूलयितुं त्वधर्मं भवितुं सातुंश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सदुदिधं सर्वदा स्वामिनारायणो नीलकंठो नारायणो हरिः हरिकृष्णश्च सहजानन्द कृष्णस्तु मे हृदि वांसितार्थप्रदश्रीमान् विघ्नौघदलनक्षमः ಶ್ರೀ ಗಣೇಶ ಸದಾ ಮೆಸ್ತು ಕೃಷ್ಣವಧಾರ ಶ್ರಿಯೇ ಶ್ರೂಯತಾಂ ದೇವ ದೇವೇಶ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಪ್ರಭೋ ವದಿಯೇನ ವಧಾನೇನ ಕಥಯಿಷ್ಯೇ ಶುಭಾಃ ಕಥಾಃ ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ನಾರಾಯಣ ಮುನಯೇ ಬೋಲೋ ನಾರಾಯಣ ಮುನಿ ದೇವನೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಭಗವಾನ ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ಶ್ರೀ ನರ ನಾರಾಯಣ ದೇವ ಶ್ರೀ ಕಾಷ್ಠಭಂಜನ ದೇವ ಪೂಜ್ಯ ಸಂತೋ ನಿವಾಲ ಹರಿಭಕ್ತ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮ ಸರ್ವಾವತಾರಿ ಭಗವಾನ್ ಸ್ವಾಮಿನಾರಾಯಣ್ಯ ಶಿವ ಕೃಪಾಥೆ ಸೂರಸ ಹಿರಣ್ಯಾಂಗಣೆ ಭಕ್ತಿ ನಿಧಿ ಕಥಾನು ಭವ್ಯ ಆಯೋಜನ ಥಯು ಮಹಾನ್ ವೈರಾಗ್ಯಮೂರ್ತಿ ಸಂತ ಜೆ ಅರ್ಧ ಸಂಸಾರ ಕರಿ ಅನ್ನು ಪಛೆ ಎಟ್ಲೆ ಕೆ ಬೆ ದೀಕರಾನ ಬಾಪ ಥಯಾ ಪಛೆ ಸಾಧು ಥಯಾತಾ ಎವಾ ನಿಷ್ಕುಳಾನಂದ ಸ್ವಾಮಿಯ ಆ ಗ್ರಂಥ ಲಿಖ್ಯೋ ಛೆ ಏನು ಆ ಸೂರತ್ ಜೆವಾ ಶಹೆರಮಾ ಭವ್ಯ ಆಯೋಜನ ಥಯು ಪರಮ ಪೂಜ್ಯ ಸ್ವಾಮಿ ಹರಿಪ್ರಿಯದಾಸ್ಜಿ ಅನ್ನೆ ಪರಮ ವಂದನೀಯ ನೀಲಕಂಠ ಚರಣದಾಸ್ಜಿ ಸ್ವಾಮಿ ಹೆಮಣೆ ಅನ್ನು ಆಯೋಜನ ಕರ್ಯು ಬಧಾಯಿ ಭಕ್ತೋನಾ ಸಾ ಸಹಕಾರಥಿ ಹೇ ಜೋತಾ ಮಹಾ ಆನಂದ ಥಾಯ ಛೆ ಕೋಈ ದಿವಸ ನಹೀ ಎಟ್ಲೋ ಆನಂದ ಆಜ ಮನೆ ವಧಾರೆ ಥಾಯ ಛೆ સુરતમાં ઘણી કથા કરી મેં પણ આ વખતે મને આનંદ વધારે થાય છે તમે કહેશો કે એનું કારણ શું આનંદ વધારે થાય છે એનું કારણ શું એનું કારણ એક જ છે આ જ મારી વાણીએ પરમાત્માના પ્રેમનું વર્ણન થવાનું છે ભક્તિનું વર્ણન થવાનું છે મોક્ષમાં અસાધારણ કારણ જો હોય તો એ ભક્તિ છે ભક્તિ કેટલું બધું અજોડ તત્વ છે ને એની જ આપણે 9 દિવસ કથા કરવાની છે. જે ભક્તિનું વર્ણન કરવા માટેની મને બહુ દિવસથી ઈચ્છા હતી, પણ અમારે જે ગ્રંથ લઈને બેઠા હોઈએ એ ગ્રંથના નિયમ અનુસાર હાલવું જોઈએ. ઘણી વખત તમને શ્રોતાઓને એવું પણ થતું હોય છે કે સ્વામી આ બાબત કેમ કંઈ કહેતા નથી, આ બાબત કેમ કંઈ કહેતા નથી. પણ ટૂંકમાં મારો સ્વભાવ કહી દઉં કે હું જે ગ્રંથ લઈને બેઠો હોઉં એ ગ્રંથ ઉપર જ, એ ગ્રંથને મળતું જ, ગ્રંથને બરોબર કેન્દ્રમાં રાખી જ ને જ કથા કરવાની મને ટેવ છે. બહુ વિષયાંતર કરવાનો સ્વભાવ નથી. ગ્રંથ ક્યાંય હોય અને કથા ક્યાંય હાલતી હોય એવી મને ટેવ નથી. ઘણી વખત એવું બનતું હોય છે, કથા રામાયણની હોય ને નકરી વાતું ભાગવતની થતી હોય, અને કાં તો કથા સત્સંગી જીવનની હોય તો નકરી રામાયણ મલકર આવતી હોય, અને કાં તો રામાયણની કથા હોય ને નકરું સત્સંગી જીવન અંદર આવતું હોય. એવો સહજ મને સ્વભાવ નથી. હું સત્સંગી જીવનની કથા કરતો હોઉં તો ક્યાંય કહેવા પૂરતું અન્ય ગ્રંથનું લાવું, બાકી લાગટ સત્સંગી જીવન જ ચાલે. હું યમદંડ લઈને બેઠો હોઉં તો યમદંડ જ આવે, પછી બીજું અંદર ઓછું જ આવે. ધીરજ આખ્યાનમાં ધીરજ આખ્યાન જ આવે, વચનવિધિમાં વચનવિધિ જ હોય. એમાં આ ફેરે ભક્તિ નિધિ એની કથા કરવાની છે. ભક્તો પ્રાય ન કરું ભક્તિનું વર્ણન થાય. મને તો એમ છે કે કદાચ તમને કંટાળો ન ચડે તો સારું, કારણ ભક્તિ નિધિ છે ને એટલે બહુ ઊંચી કથા છે. એવો સહજ મને સ્વભાવ નથી. ભક્તિ ભાષાથી શું કહી શકીએ, ભક્તિ ભાવમાં સમાયેલી છે. ભક્તિના વર્ણનમાં ભાષા કામ ન કરે, કારણ એ તો ભાવની મૂર્તિ. ભક્તિ છે એ ભાવ સભર છે, ભાવ ઉપર આધારિત છે. અને તેમ છતાંય મોટા સંતોએ કંઈક લખ્યું છે અને એને માથે કંઈક વિવરણ કરવાનું છે ભગવાનની ભક્તિનું. દરેક ભક્તો ખરેખર આપણે મહદભાગ્યશાળી છીએ કે આપણે ભક્તિના ગુણગાન ગાવાનો અને સાંભળવાનો અવસર રહ્યો. ખરેખર મહાઆનંદની વાત છે. અને આ કથામાં પહેલેથી ઠેઠ સુધી આનંદ જ રહેશે, આનંદ જ રહેશે. કારણ કે ભક્તિ તત્વ એવું છે કે એમાં આનંદ જ સમાયેલો છે, આનંદ જ સમાયેલો. માટે ધ્યાનથી સાંભળજો. આજ દિવસ સુધી જે જે તમે ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય બારામાં સાંભળ્યું છે એ બધાની શોભા જેને લઈને છે એવી ભક્તિનું વિવરણ આ ફેરે આપણે કરવાનું છે. અને એ કેવળ જેની આપણે ભક્તિ કરવાની છે એવા પરમ કૃપાળુ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિ ને જ રાજી કરવા માટે આપણે આ કરવાનું છે. અને ભક્તિ નિધિમાં પણ એ જ વાત આગળ આવશે. ભક્તિ શા માટે? એમ તો ભગવાનને રાજી કરવા માટે. પરમાત્માને રાજી જ કરવા માટે બીજો કોઈ આશય નથી આ કથાના આયોજન પાસે, કથા કરવા પાસે તો ખાસ વિનંતી છે, કથા સાંભળવા પાછળ પણ બીજી આશા ન રખાય. કરો ભગવાનને રાજી. તો ભક્તો નિષ્કુળાન સ્વામીને વંદના કરીએ કે હે સ્વામી, તમારા ગ્રંથની કથા કરવા બેઠા છીએ, અમારા ઉપર પ્રસન્ન થાજો. આપણને એટલો તો વિચાર થાય છે કે નિષ્કુળાનંદ સ્વામી ન હોત, નિષ્કુળાનંદ સ્વામી ન હોત. તમે વિચાર તો કરો. ઘણા એમ કહે છે કે આ પૈણેલાને ઘર શું કામ છોડાવવું પડે, કુંવારા ક્યાં ઓછા છે. પણ એ બે છોકરાના બાપને જો ઘર ન છોડાવ્યું હોત તો યમદંડ હોત. તમે જ કહો તો ધીરજ આખ્યાન હોત, તો ભક્તિ નિધિ હોત, આ બધા ગ્રંથ ન હોત તો આ આયોજન ક્યાંથી હોત. અને ચોખ્ખા શબ્દમાં એમ કહી શકીએ તો અતિશયોક્તિ નથી, ઉદ્ધવ સંપ્રદાયને સાધુપુરા જો કોઈ પાડતું હોય તો યમદંડ. એ ન હોત ને તો તમને સાધુ ઓછા દેખાત. હવે આ ભક્તિ છે કે ભગવાનમાં જોડવાની કથા છે, યમદંડ છે એ સંસારમાંથી તોડવાની કથા છે, અને ભક્તિ છે એ ભગવાનમાં જોડવાની કથા છે. ભગવાનના ભક્તો અતિ ભાવથી સાંભળજો, અને ભગવાનમાં વૃત્તિ રાખીને જો સાંભળશો તો આનંદ આવશે એ પહેલા કહી દઉં છું. આ કથામાં બહુ હાસ્ય રસ નહીં આવે, કેવળ ભક્તિ રસનો વરસાદ થશે. માટે હાસ્ય રસની બહુ આશા ન રાખશો, કારણ કે હાસ્ય રસ કરુણ રસ, મધુર રસ, અદ્ભુત રસ, બીભત્સ રસ, વીર રસ, આ બધાય રસો છે, નવ રસો. એ બધાય કરતા શ્રેષ્ઠ જો કોઈ રસ હોય તો એ ભક્તિ રસ છે. માટે ભક્તિ રસના આસ્વાદમાં બુડેલા આપણે કોઈ અન્ય રસની આશા રાખીએ તો આપણે ભક્તિ રસના મહત્વને સમજ્યા નથી. એટલે ભગવાનને હૈયે રાખી, ભગવાનમાં ચિત્તવૃત્તિ છોડી અને કથા સાંભળશો તો મહા આનંદ આવશે. અને આ કથા જ એવી રહેશે કે તમારું ચિત્ત ભગવાન સાથે સહજ તયા જોડાયેલું રહેશે. સદગુરુ નિષ્કળાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિને રાજી કરવા માટે ઘણા ગ્રંથો રચ્યા છે. પ્રાય સ્વામીના 23 ગ્રંથો છે પ્રસિદ્ધિમાં. એમાં આ ભક્તિ નિધિ ગ્રંથ સ્વામીએ છેલ્લો લખ્યો છે. ભક્તિ નિધિ ગ્રંથ લખ્યા પછી નિષ્કુળાનંદ સ્વામીએ ગ્રંથ લખ્યો નથી. ભક્તિ નિધિ ગ્રંથ સ્વામીએ 1902 ની સાલમાં લખ્યો છે. વિક્રમ સંવત 1902 રામનવમીને દિવસે ચૈત્ર સુદ 9 આ ગ્રંથ સ્વામીએ પૂરો કર્યો છે. આટલા આટલા વિશાળ ગ્રંથોના લેખકનો છેલ્લો આ ગ્રંથ છે એ ઉપરથી એ ફલિત થાય છે કે મેં જે કાંઈ લખ્યું એનો છેલ્લો આ સાર છે કે ઈશ્વરની તમે ભક્તિ કરો. કારણ કે સ્વામીએ છેલ્લો ગ્રંથ ભક્તિ નિધિ લખ્યો છે. ભક્તિ એટલે ભગવાનમાં પ્રેમ, અને નિધિ એટલે ભંડાર, પરમાત્માને વિશે પ્રેમનો ભંડાર. ધર્મ પાયાનું એ જ ફળ છે, જ્ઞાનનું પણ એટલું જ ફળ છે, અને વૈરાગ્યનું પણ એટલું જ ફળ છે કે ભગવાનમાં પ્રેમ વૃદ્ધિ પામે. બધી વસ્તુનું એટલું જ ફળ છે કે આપણે ભક્તિ નિધિ પામીએ. આ જગતમાં અનેક નિધિઓ હશે પણ ભક્તિ સમાન કોઈ નિધિ નથી. સ્વામીએ આ ગ્રંથ એટલો બધો પોતાના સારાય જીવનના મનનને અંતે, પોતાના તમામ ગ્રંથોના લેખન બાદ સર્વના સારાંશ રૂપે લખેલો છે. બીજું કે આ ગ્રંથની અંદર 44 કડવા છે. કડવા યાને કે પદ, અને બીજા 11 પદો છે, અને 2 સોરઠા છે અને 2 દોહા છે, અને છેલ્લે આટલો આ ભક્તિ નિધિ ગ્રંથ છે. ટૂંકમાં સારાય ગ્રંથનો જો સાર કહી દઈએ તો સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય ભૂષા જુષ્ટામ ચુયેચ્યુતે અનન્ય ભક્તિમ સાધ્વીવત કુર્યુહુ એકાંતિકા હિતે. સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય તેણે યુક્ત પરમાત્માને વિશે અતિશય ગાઢ સ્નેહ કરવો, ભક્તિ કરવી, અનન્ય ભક્તિ, બીજા કોઈની પછી નહીં, એક ભગવાનની ભક્તિ કરે છે જે તેને જ એકાંતિક કહેવામાં આવે છે. આ એકાંતિક બનાવવા માટેનો ગ્રંથ છે. સ્વરૂપાપ યથા નારી વસ્ત્રાલંકાર વર્જિતા ન શોભતે તથા ભક્તિર ધર્માદિ રહિતા નૃણામ. રૂપ સંપન્ન એવી નારી પણ વસ્ત્ર અલંકાર વિના, શણગાર વિના શોભતી નથી, તેમ ભક્તિ પણ ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય વિના શોભતી નથી. ભક્તિની શોભા છે. તેણે સહિત પરમાત્માની ભક્તિ કરવી એવો આ ગ્રંથનો પડકાર છે. બીજું કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય રહિત જો પરમાત્માની ભક્તિ હોય તો એ ભક્તિ દેશાદિકનું વૈષમ્ય થાય ત્યારે વીજળીની જેમ અદૃશ્ય થઈ જાય છે. લાગતી હોય બહુ વીજળી, જ્યારે આકાશમાં થાય ત્યારે એક ક્ષણમાં તમામ અંધારું ખતમ થઈ જાય ને અંજવાળાનો મોટો ઝબકો થઈ જાય. સારી ધરતી ઉપર અંજવાળાનો મોટો શેરડો પડી જાય પણ બીજી જ ક્ષણે એ અંજવાળું નાશ થાય ને અંધારું ઘેરે જ વળે. એમ ધર્મ જ્ઞાન વૈરાગ વિનાની ભક્તિ છે કે દેશાદિકનું વૈષમ્ય થાય ત્યારે એ જ ક્ષણે નાશ પામી જાય અને અંધારું ઘેરી વળે છે. જ્યારે ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત જે પરમાત્માની ભક્તિ છે તે તો મહાન પર્વત સમાન છે. ગમે એટલી વરસાદની ધારાઓ વરસે પણ પર્વત હલે ચલે નહીં, ડગે નહીં. એમ ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત ઈશ્વરમાં જે પ્રેમ છે એ પ્રેમ તો પર્વત પ્રાય છે, એને વિષયના વરસાદથી કાંઈ પણ નહીં થાય. અને બાકીની ભક્તિ તો રહેવાની નથી. આ ભક્તિ નિધિનો સાર છે. પછી નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં ભક્તિવાળા પુરુષના લક્ષણો પણ કહ્યા છે. ભક્તિનું સ્વરૂપ પણ વર્ણવ્યું છે અને બહુધા સ્વામીએ પ્રગટ પરમાત્માની ભક્તિની પ્રશંસા કરી છે વધારે પડતી. તો સાંભળીએ આપણે ભક્તિ નિધિ. પ્રણમો પ્રણમો પુરુષોત્તમ અગમ નિગમ જેને નેતિ કહે તે શ્રી હરિ આવ સુગમ રમ્ય રૂપ સાકાર સહી. આ છે ભક્તિ નિધિનો પહેલો સોરઠો. નિષ્કુળાનંદ સ્વામી નમસ્કારાત્મક મંગલ કરે છે. સ્વામી કહે છે કે હું પુરુષોત્તમને પ્રણામ કરું છું. કેવા છે એ પુરુષોત્તમ? અગમ નિગમ જેને નેતિ કહે, જેને તમામ વેદો શાસ્ત્રો નેતિ નેતિ કહે છે, કારણ કે એ પરમાત્માનું વર્ણન કરી 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 અને વેદો અને શાસ્ત્રો એ થાકી ગયા, થાકી ગયા, પૂરું ન કહી શક્યા. ભગવાન જેવડા છે એવડા ન લખી શક્યા, ન બોલી શક્યા, ન વર્ણવી શક્યા. પછી નેતિ નેતિ કહી ગયા છે. આપણા સંતોએ ગાયું, જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે, જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે, જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે, જેને આપણા શાસ્ત્રો નેતિ નેતિ કરીને ગાય છે. સ્વામી એ જ કહે છે, અગમ નિગમ જેને નેતિ કહે છે. શું એ પરમાત્માના મહિમાનું વર્ણન કરવું? તે શ્રી હરિ થાવો સુગમ, તે ભગવાન મારા ઉપર સુગમ થાવો, રમ્ય રૂપ સાકાર સહી, જે સદાય એને માટે સાકાર છે, જે હર હંમેશ રમણીય રૂપ વાળા છે. સુગમ થાવ મહારાજ નિમિત્ત છે નિષ્કુળાનંદનું, ગ્રંથ કરવો છે સહજાનંદને, માટે નિષ્કુળાનંદને હૃદયે રહીને ગ્રંથ પ્રકાશ કરો. સુગમ થાવ, ગ્રંથ લખવામાં કોઈ પણ વિઘ્ન ન થાવ. સ્વામી કહે છે, અરે વાવ જો ને વાવસો મારે ઉર, દૂર કરવા દોષ દિન બંધો. હે ભગવાન, એવા મારા હૃદયમાં વસો, એવા વસો કે તમામ દોષો મારા હૃદયમાંથી ભાગી જાય. કે છે, અને દોષો જાય તો શું થાય? તો થાય, તો થાય ભક્તિ ભરપૂર. હજુર રાખજો હરિ હેત કરી, કેટલા અજોડ શબ્દો છે. તો થાય, તો થાય ભક્તિ ભરપૂર. હજુર રાખજો હરિ હેત કરી. આ એક જ સોરઠામાં બધાય શાસ્ત્રનો સાર આવી ગયો. એમ કહ્યું છે કે તમે ઈશ્વરને આરાધના કરો, પ્રાર્થના કરો, તમે સાધન ભક્તિ કરો તો ભગવાન તમારે અંતરે આવે. પરમાત્મા જો પધારે તો દોષ માત્ર ત્યાંથી નાશી જાય, અને દોષો જો જતા રહે તો હૃદયમાં ભક્તિ ભરપૂર રહે. આને કે સતત હરિસ્મરણ થાય, પરમાત્માનો પ્રેમ છે એ કોઈ દિવસ તૂટે નહીં, આ કામ થાય. અને આ જો થાય તો ભગવાન પોતાની સેવામાં રાખે છે. ક્યારે એ ભક્તને દૂર રાખતા નથી. હજુર રાખજો હરિ હેત કરી. જીવાત્માને સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણ શરીર, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ, ત્રણ અવસ્થા, આ દોષ છે. રજોગુણ તમોગુણ સત્વગુણ આ પણ એને ચોટેલા વળગેલા દોષો છે. આ દોષો દૂર થઈ જાય, અહંતાન મમતા જાય તો કામ ક્રોધ લોભ મોહ મદ આશા તૃષ્ણા ઈર્ષા આ તમામ દોષો ભાગે. આત્મા જ્યારે બ્રહ્મરૂપ થાય ત્યારે એમાં કશું જ રહેતું નથી પરમાત્મા સિવાય. સ્વામી કહે છે, દોષ દૂર કરો અર્થાત શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ થઈને પરબ્રહ્મને ધારવું એવો કરો. અને એ જ વાત ગીતામાં લખી છે, બ્રહ્મ ભૂત પ્રસન્નાત્મા ન સોચતિ ન કાંક્ષતિ, સમસર્વેશ ભૂતેશુ મદ ભક્તિમ લભતે પરામ. મારી પરાભક્તિને તો મારો ભક્ત ત્યારે જ પામે છે જ્યારે બ્રહ્મરૂપ થઈ ગયો હોય, દેહાદી ભાવને વિસરી ગયો હોય, કોઈ પણ દેહને વિશે એને ક્યારેય પણ અહમતા મમતાનો ભાવ ન ઉઠે ત્યારે એ મારી પરાભક્તિનો અધિકારી થાય છે. આમ ગીતા કહે છે. એટલે સ્વામી કહે છે કે દેહાભિમાનાદિક દોષોને દૂર કરો મહારાજ, તો ભક્તિ ભરપૂર થાય, તો પરાભક્તિના અમે અધિકારી થઈએ. અને પરાભક્તિના જો અધિકારી થઈએ ને તો જ તમે હેત કરીને હજુર રાખશો. આવો આ સોરઠાનો અર્થ છે ભક્તો. એવા વસો મારે ઓર દૂર કરવા દોષ દિન બંધો, અરે તો થાય ભક્તિ ભરપૂર. એ હજુર રાખજો હરી હેત કરી. શબ્દ પ્રયોગ કર્યો સ્વામીએ દીન બંધુ, કારણ કે જેને ભક્તિ કરવી હોય ને એને દીન થવું જોઈએ. દાદા થયો ભક્તિ ન થયો, દીન થવું જોઈએ. ખાસ ધ્યાનમાં લેજો, આપણા શાસ્ત્રો એમ કે છે ભગવાન દીન બંધુ છે, દાદા બંધુ નથી, દીન બંધુ. ભક્તિ કરવી રે તેને રાખ થઈને રહેવું પાનભાઈ, મેલવું અંતરનું અભિમાન. ભક્તિ કરવી રે તેને રાખ થઈને રહેવું. કયો છે આવું? ન રખાય એને માન ન રખાય. ભક્તિનો માર્ગ એવો છે, સરળતા, કોમળતા, રુજુતા, સહજતયા વર્તે ભક્તિવાનના હૃદયમાં. એટલે કહે છે હે દીન બંધુ, હું દીન છું. અને દીન છું એટલે તો તમારે શરણે આવ્યો છું, એટલે તો પોકાર કરું છું, અમારા દોષો દૂર કરો, અમારા હૃદયે આવો, વાસ કરો, અને ભક્તિ તમે આવો તો ભરપૂર થાય, દોષો જાય, અને એ બધું થાય તો તમે અમને અખંડ તમારી સેવામાં રાખશો. આનો અર્થ એ થયો છે કે ભજન કર્યા વિના દોષ જાતા નથી, અને દોષ જાયા વિના હરિ ઉર આવતા નથી, અને ભગવાન ઉરે આવ્યા વગર પરમાત્માની પરાપ્રીતિ ઉદ્ભવતી નથી, અને પરમ રાગ વિના આપણે ભગવાનની સેવામાં રહી શકતા નથી. માટે આખી ભક્તિ નિધિનો એક સોરઠામાં સ્વામીએ સાર લખ્યો છે. મંગલાચરણમાં જ આપણા ભારતીય ગ્રંથો એવા છે કે એમાં મંગલાચરણમાં જ આખોય ગ્રંથ હમાઈ ગયેલો હોય, આખોય ગ્રંથ, પણ બહુ શોર્ટમાં હમાણેલો હોય, લોકોને અસર ન થાય, બહુ લાંબુ લાંબુ કરીને કહેવું પડે છે. માણસના આજકાલ મગજ ઓછા કામ કરે છે, પહેલાના જેવું નથી. લોકો કાંઈ ન કરે, ભગવાનનું ભજન કરે, પરમાત્માના પ્રેમથી દર્શન કરે તોય જીવનું કલ્યાણ થાય એમ લખ્યું છે. પણ ભગવાનની મૂર્તિમાં ચિત્ત ચોંટ્યું નહીં, દર્શનમાં મન લાગ્યું નહીં, ત્યારે પછી પ્રદર્શન કરવું પડ્યું, સમજે, લાંબુ પોળું કરવું પડ્યું. જો ભગવદ મૂર્તિમાં ચિત્ત ચોંટી ગયું હોય, હા હરિદર્શનમાં લગ્ન લાગ્યું હોત તો કઈ પ્રદર્શન ખોલવા પડે, દર્શનમાં ચિત્ત ન ચોટ્યું તાર પ્રદર્શન ખોલ્યું. કહો એ જીવાત્માઓને ભગવાનમાં ચોંટાડવા માટે છે. નિષ્કુળાન સ્વામી આગળ હવે એમ લખે છે, એ જી ભક્તિ સરસ સૌ કહે, અરે ભક્તિ સરસ સૌ કહે, પણ ભક્તિ ભક્તિમાં ભેદ, ભક્તિ ભક્તિમાં ભેદ છે. અરે ભક્તિ ભક્તિ પ્રભુ પ્રગટની, એમ વધે છે ચારે વેદ. આ લખ્યું છે નિષ્કુળાન સ્વામીનું ભક્તિ નિધિમાં. પ્રગટ ભક્તિ ઉપર એટલું બધું વજન છે, એટલું બધું વજન આપ્યું છે સ્વામીએ. આપણને એમ થઈ જાય કે ગજબનું વજન આપ્યું એમ. પ્રાય પ્રગટની ભક્તિ ઉપર વજન દીધું છે, લખવાનું શરૂ કર્યું ત્યાંથી જ બોલ્યા, ભક્તિ ભક્તિ સૌ કહે ભલે કહે, પણ ભક્તિ ભક્તિમાં ભેદ છે. કારણ કે પ્રગટ પરમાત્માની ભક્તિ છે ને એ મહાન છે, સામાન્ય નથી. પ્રગટની ભક્તિ થોડી કઠણ છે, થોડી કઠણ છે. સાંડિલ્ય સૂત્રમાં સાંડિલ્ય ઋષિએ ભક્તિની વ્યાખ્યા કરી, ભક્તિની વ્યાખ્યા કરી એમાં એમ કહ્યું, સાતો અનુરક્તિ ઈશ્વરે. ભક્તિ કોને કહેવાય? તો કે પરમાત્માના સ્વરૂપમાં અનુરાગ, આસક્તિ, આને ભક્તિ કહી સાંડિલ્ય ઋષિએ. નારદજીએ ભક્તિની વ્યાખ્યા કરી તો નારદજીએ એમ કહ્યું કે સાતુ અસ્મિન પ્રેમ રૂપા. સાંડિલ્ય ઋષિએ ઈશ્વરે અને નારદજીએ અસ્મિન બેય શબ્દ પ્રયોગ કર્યા છે. આમાં બહુ સમજવા જેવી બાબત છે ભક્તો. નારદજીએ અસ્મિન શબ્દનો પ્રયોગ કર્યો, નજીકની વસ્તુ હોય ને એને માટે અસ્મદ શબ્દનો પ્રયોગ થાય, ઇદમ શબ્દનો પ્રયોગ થાય સંસ્કૃત ભાષામાં. બહુ દૂર હોય એને માટે તદ શબ્દનો પ્રયોગ થાય. તો નારદજીએ અસ્મિન શબ્દનો પ્રયોગ કર્યો. અસ્મિન એટલે આમાં, અસ્મિન શબ્દનું ગુજરાતી આમાં. નારદજીએ એમ ન કહ્યું, જોકે કહેવાનો ભાવ ભગવાન જ કહેવા છે, પણ ભગવાનમાં પ્રેમ એને ભક્તિ કહે એમ ન કહ્યું. સાતુ અસ્મિન પ્રેમ રૂપા, આમાં પ્રેમ તેને ભક્તિ કહેવાય, આવી રીતે વ્યાખ્યા કરી. જો કહ્યું હોત કે તસ્મૈન તે ભગવાનમાં પ્રેમ એને ભક્તિ કહેવાય એમ ન કહ્યું. આનું કારણ એ છે કે નારદજી છે ને એ પ્રગટ ભક્તિ કરનારા ઋષિ, અને એટલે જ એને પ્રગટ ભક્તિનું વર્ણન કર્યું અશ્મિન એટલે આમાં. નારદજીની શબ્દ રચનામાં પ્રગટ ભક્તિનો મહિમા ગવાયો છે, અસ્મિન પ્રેમ રૂપા. એટલે નિષ્કહન સ્વામી પણ પ્રગટ ભક્તિ ઉપર વજન દે છે. અને પ્રગટ ભક્તિ કઠિન એટલા માટે કે પ્રગટ ભક્તિમાં છે ને પોલ નો હાલે, આ ઉપાધિ પોલ જરાય ન હાલે. પરોક્ષ ભક્તિમાં પોલ હાલે, પ્રગટમાં પોલ ન હાલે. જે દિવસે પ્રભુ નરાકાર અહીંયા હોય ને પ્રગટપણે વિચરતા હોય ને ત્યારે એ ભગવાનની સેવામાં આપણે હોઈએ તો કોઈ પણ પ્રકારની પોલ ન હાલે. તરત કે આમ કેમ? ને જે દિવસે પરમાત્મા મૂર્તિ રૂપે હોય ત્યારે ભગવાનને થાળ ધરાવો, મીઠું ઓછું બધું હોય, વઘાર હોય ન હોય, ઠબકો ન મળે. પ્રગટ ભગવાન હોય તો કે આમ કેમ થયું? એટલે પ્રગટ ભક્તિમાં પોલ ન ચાલે. નિષ્કળાન સ્વામી પ્રગટ ભક્તિના વખાણ કરે છે. પરમાત્માને આધીન વર્તવું, અનુવૃત્તિમાં રહેવું, ભગવાન ના થઈ જવું, ભગવાનને સમર્પાઈ જવું, આ બધી ભક્તિ છે. પણ એ પ્રગટની કરવી હોય તો મહા કઠિન છે. અને પરોક્ષ ભક્તિમાં તો શું છે કે આપણે ભક્તિ કરીએ ખરા, જોકે આપણને ગમતી હોય એવી જ કરીએ, તોય પણ આપણે ભક્તિ કરીએ છીએ એવું દેખાડીએ. ભગવાનને ગમતું હોય ન ગમતું હોય એ ગમે એમ હોય, કરીએ આપણા મન માન્યું અને તેમ છતાંય ભક્તિમાં આપણું ગણાય. પણ જ્યારે પ્રગટ ભગવાન હોય ત્યારે આપણો મન માન્યું કરવા જાય ને તો ભક્તિ ગણાય નહીં, તરત જ વાંધો પડે. માટે પ્રગટની ભક્તિ એ તો મહાકઠણ છે. ભગવાનને અનુવર્તીને રહેવું એ સામાન્ય બાબત નથી. કઈ વખતે કેવી વાત કરે, કઈ વખતે કેવી લીલા કરે, કઈ વખતે કઈ પરીક્ષા લે, એની ખાતરી શું? એક વાર મહારાજ બેઠા હતા અને રૂમાલ લઈ, મહારાજ રૂમાલના છેડાને વળ માંડ્યા દેવા. સંતો ને ભક્તો કાયમ મહારાજની સાથે રહે એટલે આમ મહારાજનો સ્વભાવ સમજે કે મહારાજને કઈ કહેવું છે. એટલે સુરો ખાચર કહે, હે મહારાજ હું કેવું છું કોને? મહારાજ રૂમાલ ઊંચો કરીને કે, સુરા ખાચર આને શું કહેવાય? સુરો ખાચર કે, મહારાજ એને ભણું રૂમાલ કહેવાય કે? મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી આને શું કહેવાય? મુક્તાનંદ સ્વામી સંત હતા. મુક્તાનંદ સ્વામી કે, મહારાજ તમે કયો ઈ કહેવાય? તમે કહો શું કહેવાય? મહારાજ કે, આ તો ધારદાર તરવાર છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે, મહારાજ તાજી હજાવેલી લોકોના માથા વાટે એવી છે. ત્યારે સુરો ખાચર કે, વાહ રે વાહ, ખરે ખરો ટાઢો પર છે. પછી ભગવાન કે, મુક્તાનંદ સ્વામી હું કહું છું એટલે કહો છો કે એમને બણગા મારો છો? ના હો મહારાજ, બણગા નહીં, તમે કહો છો એટલે નહીં, હકીકત કહું છું. સુરા ખાચર એમ થયું, એમાં હકીકત શું હશે? સ્વામી બધું સમજીને કહું છું. ત્યારે મહારાજ કહે છે, હું સમજીને કહો છો એ કહો. ત્યારે મુક્તાનંદ સ્વામી કે, મહારાજ આ જગત કોઈ એક ભગવાન છે એને બનાવ્યું છે, સાચું ખોટું? મહારાજ કે, હા, જે દિવસે ઈશ્વરે આ જગત બનાવ્યું તે દિવસે ઈશ્વરે દરેક ચીજના નામ પાડ્યા, બરાબર ને? મહારાજ કે, બરોબર. મુક્તાનંદ સ્વામી આગળ વધાર્યો, મહારાજ અને એ જ ઈશ્વર હવે કદાચ નામ ફેરવવાની ઈચ્છા કરતા હોય અને રૂમાલનું નામ તરવાર પાડતા હોય ને તરવારનું નામ રૂમાલ પાડતા હોય તો વાંધો શું છે? ભલે ને પાડે, એમ જ કહેવાય ને? કે એવું બોલ્યા. લ્યો સુરો ખાચર પણ કે બેઠેલા, આ જ્ઞાન હારું લ્યો, આ સંતો ભેળા રહી કે જ્ઞાન થાય. સુરા ખાચર ની તરવાર લઈને મહારાજ કે, સુરા ખાચર આ શું છે? સુરો ખાચર કે, મહારાજ તમે કયો ઈ? મહારાજ કે, આ તો રૂમાલ છે. તો કે, વાહ રે વાહ, મારા ધોળો બાસકા જેવો, મોઢું લુયા જેવો છે. ભગવાન જ્યારે પ્રગટ હોય ત્યારે પરમાત્માની અનુવૃત્તિમાં રહેવું એ મુશ્કેલી વાળું છે. એકવાર તો મહારાજે એક ચોખો હાથમાં લીધો, એક ચોખો લઈને મહારાજ કે છે, હે મુક્તાનંદ સ્વામી આ ચોખામાંથી કેટલા જીવ ધરાય? મુક્તાનંદ સ્વામી કે, મહારાજ તમે કયો એટલા ધરાય? મહારાજ કે, આ ચોખામાંથી હું તો એમ કહું છું કે 50 માણસ ધરાઈ જાય. મુક્તાનંદ સ્વામી કે, ધરાઈ જાય? મહારાજ કે, હો માણસ ધરાઈ જાય. તો ધરાઈ જાય. તમે એમ કેમ કહો છો? મહારાજ જેણે ભાજીનું એક જ પાંદડું અથાળીમાં મૂકીને આચમન કર્યું અને સંકલ્પ કર્યો કે ત્રિલોકી તૃપ્ત થાવ, તે આખી ત્રિલોકી તૃપ્ત થઈ અને દુર્વાસા નાવા ગયા હતા અને પાંડવોને ત્યાં જમવા જવાનું હતું અને બધા ચેલા દુર્વાસાને કહે છે, દુર્વાસાજી ભાજી ખાધી હોય એવા હોડકારા બહુ આવે છે અને જરાય જગ્યા નથી, અને આપણે પાંડવોને કહીને આવ્યા છીએ કે અમારે સારું ભોજન તૈયાર કરો, અમે સ્નાન સંધ્યા કરીને આવીએ છીએ અને જો હવે જઈશું ને જમશું નહીં ને એનું ભોજન બગડશે તો ભીમ ગદા લઈને વાંય થાય, માટે આપણે કોઈને જવું જ નથી. દુર્વાસા કે, આવું મને એમ થયું છે, જરાય જગ્યા નથી કે છે. મુક્તાનંદ સ્વામી કે, મહારાજ તમે એક ચોખામાંથી આખી ત્રિલોકી પણ જમાડી શકો, તમે પરમાત્મા છો. આમ ભગવાનને જ આધીન રહેવું, ભગવાનના થઈ જવું. પ્રગટ પ્રભુ જ્યારે હોય ત્યારેની ભક્તિ એ અદ્ભુત ભક્તિ છે, ભલે કઠિન રહી પણ એના જેવી ભક્તિ નહીં. શેરડી હોય ને એનું થડિયું કઠણ હોય પણ એના જેવો રહ પછી બીજે ન હોય. આમ જેમ જેમ પૂછડીએ જતા જાઓ ને એમ પોચું પોચું તો આવતું જાય પણ મોળું મોળું થતું જાય, સમજાય? થડિયું કઠણ ભલે પણ ગળ્યું બહુ હોય એમ પ્રગટ ભગવાનની ભક્તિ આપણા સંતો થડિયા જેવી કહેતા, કઠણ છે. નિષ્કળાનંદ સ્વામી એને વખાણે છે. મહારાજ હતા ને ત્યારે પોઈલ નહોતી હાલતી. એકવાર મહારાજ સભા ભરીને બેઠા, મારા સંતોને કહે છે કે સંતો આજ દિવસ સુધી અમારે અર્થે કે દેવને અર્થે કે કોઈને અર્થે જેણે કોઈ પણ હરિભગત આગળ કાંઈ પણ ન માગ્યું હોય ઊભા થાવ, કાંઈ પણ વસ્તુ ન માગી હોય ઊભા થાવ. કોઈ સાધુ ઊભા ન થયા, એક સ્વામી ઊભા થઈને કે મહારાજ મેં આજે સુધી કોઈ દિવસ કોઈની પાસે કાંઈ માગ્યું નથી. મહારાજ કે હેઠા બેહો હેઠા બેહો. અરે મહારાજ મેં કાંઈ માગ્યું નથી. મહારાજ કે એક ગામડે ફરતા ધોત્યું ફાટ્યું તું હરિભગત આગળ હો દોરો નતો માંગ્યો અંબારો? તો કે હા એ માગ્યો હતો. તો કે હેઠા બેહો, નહીં હાલો, હાલે નહીં, પ્રગટ ભગવાન આગળ હાલે નહીં પોલ, કારણ કે અંતરિયામી આગળ કશું ચાલે નહીં. એટલે આપણને પ્રગટ ભગવાનની ભક્તિ ફાવે છે ક્યાં? એટલે આપણે પરોક્ષમાં બધા ગોઠવાઈ ગઈ, સારું કર્યું, સમજ્યા? નથી અનુકૂળ. પ્રગટને ભજવામાં છે ને માથે ઘા પડે સીધા, ને પરોક્ષમાં તો કાંઈ વાંધો નથી, કાંઈ બોલે નહીં ભગવાન, કાંઈ કહે નહીં. એક તો મંદિરે છે નાનું એવું, ને માલિકો મૂર્તિ છે, આ વંડી નાની છે, બાર ભવાયાનો ખેલ આવ્યો, પૂજારીને શોખ થઈ ગયો, વંડીએ ગયા પણ બાર દેખાણું નહીં વંડી બરોબર. વંડી હારો હારે માથું આવ્યું, પછી વિચાર થયો કે હવે આ ખેલ યોજાય છે શું કરવું. પછી કાંઈક વસ્તુ પગેઠે મૂકીને ઊંચા થવાનો વિચાર કર્યો, બીજી કાંઈ વસ્તુ જડીને ઠાકોરજીની મૂર્તિ હતી એ ઉપાડીને મૂકી દીધી, એના ઉપર ઉભા રહીને ભવાયા જોયા. બોલો, આમ પ્રગટ ભગવાન હોય તો થાય ન થાય? નિષ્કળાન સ્વામી કે છે કે પ્રગટ ભક્તિને તો ચારેય વેદે વખાણી છે, અને હવે સ્વામી એમ બોલ્યા છે, પરોક્ષ ભક્ત પામે નહીં મનમાની મોટી મોજ, એને મનમાની મોટી મોજ મળતી નથી. શાસ્ત્ર સર્વે શોધીને ખરી કરી લ્યો ખોજ, શાસ્ત્ર માત્ર ખોળીને તમે જોઈ જુઓ, પરોક્ષ ભક્ત છે ને એ મન માની મોજ નથી પામતા જે પ્રગટ ભક્તો પામે છે. પ્રગટ અને તરત જ રીઝવતા ભક્ત જે પામવાનું હોય પામી જાય છે. હવે સ્વામી આગળ લખે છે ભગવાનનો મહિમા, શ્રી પુરુષોત્તમ પુરાણ બ્રહ્મ જે સાહુને આગામ જે હે તે પ્રભુ થયા આજ નો અપરંપાર મહિમા નિષ્કળાન સ્વામીની કલમે લખાયો છે. સ્વામી બોલે છે કે જેને નિગમ નેતિ નેતિ કહે છે, અને જેને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કહે છે, પૂર્ણ બ્રહ્મ કહે છે, જેને અગાધ કહે છે, જેને અગમ કહે છે, એવા જે ભગવાન, તે ભગવાન આજ સુગમ થયા. એ ભગવાન આજ સુગમ થયા છે, મનુષ્યાકાર થયા છે. મહારાજ એ પરમાત્મા નર્તન ધરીને જ્યારે અહીં આવે ત્યારે બહુ જીવાત્માના કલ્યાણ કરે છે, હજારો જીવાત્મા પ્રભુ પદને પામે છે. સ્વામિનારાયણ ભગવાન ફરતા ફરતા ધોરાજીથી સાંકળી ગામના પાદરે જાય છે, ત્યારે એક વાવ છે જેને સંતો તેર કોશી વાવ કહે છે. વાસ્તવિકમાં તો 16 કોશ એક સાથે ચાલે એવી વાવ છે, સોળ કોશ. કેટલી પોળી છે કોક દિવસ જાવ તો જોજો. મહારાજ ત્યાંની બાજુમાં સભા કરીને બેઠા. મહારાજ સુરા ખાચર ને કહે છે, સુરા ખાચર આ વાવમાં રાઈ ના દાણા કેટલા હમાય? તો કે ભણો મહારાજ, આમાં તો કઈ માપ નહીં, એટલા હમાય, ઘણો હમાઈ જાય. કે છે મહારાજ કે બસ તારે એમાં જેટલા રાઈ ના દાણા સમાય એટલા જીવનું અમારે કલ્યાણ કરવું છે. સુરો ખાચર મહારાજ ને કહે છે કે મહારાજ મોટાના ગપ્પાય મોટા. મહારાજ કે છે કે અમારી વાતમાં તમે ગપ્પા કહો છો? કે મહારાજ ગપ્પા જ ને તારે, આમાં કેટલી રાઈ હમાય તમે વિચાર તો કરો, આમાં કેટલી ખાંડી હમાય એનું માપ ન નીકળે, તો દાણાનું માપ કેથી નીકળે? તમે કેટલા જીવના કલ્યાણ કરશો? મહારાજ કે તો પછી કોક દિવસ તમને ખ્યાલ આવશે. અને પછી મહારાજે જયારે વડતાલમાં સમયો કર્યો પુષ્પદોલોત્સવ, ને ભગવાન જયારે અંબાની ડાળે હિંડોળે ઝૂલ્યા બાર સ્વરૂપે, અને એ વખતે હજારો ભક્તોની મેદની ભરાણી, અને એ માણસોને જયારે સુરા ખાચરે જોયા ત્યારે મહારાજને હાથ જોડીને કહે છે કે મહારાજ વાત સાચી છે, તમે હજારો જીવના કલ્યાણ કરશો. પછી વાત મનાણી, અનંત જીવાત્માઓના મનુષ્ય તન ધારી કલ્યાણ કરે છે. ભગવાન અહીંયા આવે છે એ આપ ઈચ્છાથી આવે છે, અને કોટી કોટીના કલ્યાણ કરવા માટે આવે છે. આપ ઈચ્છા એ આવ્યા કરવા કોટી કોટીના કલ્યાણ, દયા દિલમાં આણી દયાળ તેના શું હું કરું વખાણ, શું વખાણ કરું? ભગવાન આપ ઈચ્છાથી આવ્યા કરોડો જીવના કલ્યાણ કરવા માટે, એમની દયાના હું શું વખાણ કરું? સ્વામી કહે છે મારી જીભની કોઈ તાકાત નથી કે હું એના વખાણ કરી શકું. આમ લખ્યો છે લ્યો, અને પછી એમ કહે છે
લેરી આવ્યા આજ લેર માં ઓટી મેર કરી મેરવાન, અનેક જીવ આશ્રિત ને આપવા અભય દાન, અનેક જીવ આશ્રિત ને આપવા અભય દાન.
લહેરી આવ્યા આજ લહેરમાં, મહામેર કરી મહેરબાન ભગવાન આજ લહેરમાં આવ્યા, મહા મોટી મેર કરી અનેક આશ્રિતોને અક્ષરધામમાં પહોંચાડવા છે. અને ભગવાન અઢળક ઢળ્યા, કઈ કસર ન રાખી સ્વામી પ્રગટ પરમાત્માને મળેલા છે. સ્વામી એનો આનંદ વર્ણવે છે
કે અઢળ ઢળ્યા બેલડો અને કહું કસર ન રાખી કાંઈ, એ કઈક જીવ કૃતાર્થ કીધા એ મહાઘોર કળીની માં.
ભયંકર કળિયુગ હાલતો હતો, તો હજારો જીવના વિષયમાંથી મન પાછા વાળી પરમાનંદમાં ડૂબાડ્યા છે.
ભાગ્યશાળી બ્રહ્મમોલ નામ અને કર્યા પે અગણિત, એ નિર્દોષ કીધા નર નારને અને રખાવી રૂડી રીત.
સરસ મજાની રૂડી રીતુ બાંધી, ભાઈઓ અને બહેનોની સભાઓ નોકીઓ કરાવી, અને યથા મર્યાદા જીવન જીવવાનું કહી હજારો લોકોને માયામાંથી ચિત્ત તોડાવ્યું છે.
આ જગતમાં નવતમ છક્કો બેસાડ્યો,
હજારો જીવો સુખે ભજન કરે, જેવી નહોતી સાંભળી નહોતી દીઠી એવી બધી અનેક પ્રકારની રીતો ચલાવી છે. કારણ કે અક્ષરધામના ધામી પૂર્ણ પુરુષોત્તમ પોતે પધાર્યા, જે સર્વેશ્વર સર્વના શામ, જેની ઉપર બીજો કોઈ નમળે એ તો જે ધારે તે કામ કરે. કારણ એની ઉપર કોણ છે બીજો? પ્રબળ પ્રતાપી પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અહીં આવ્યાની, એનાથી શું શું ન થાય. સ્વામી કે છે સૌથી સમર્થ જે ભગવાન, એને આવીને હજારો જીવના કલ્યાણ કર્યા છે. અતિ અગમ તે સુગમ થયા, થયા સેવી સુખ લેવા લાગ, નિષ્કુળાનંદ મળ્યા, યેહ જેહને તેહના ઉઘડિયા ભાગ્ય છે. જેને જેને ભગવાન મળ્યા એ મહદ ભાગ્યશાળી છે, મહદ ભાગ્યશાળી. એ નાની એવી બાબત નથી. સરદારમાં કમળસિંહ કરીને એક વાણિયો રહેતો, મહારાજનો આશ્રિત. મહારાજ સરદાર ગયા અને બરોબર એ બાર ગયેલા ઘરે ડોશી ડોશી બિન હરિભગત, જરાય ભગવાનનો મહિમા નહીં. ભગવાને જઈને કહ્યું, ડોશી માં કમળસિંહ ક્યાં? તો કે એ તો બહાર ગયો છે. ડોશી માં અમારે અહીંયા રાત રહેવું છે. એમ? ના તો કહેવાય નહીં. સારું, રોકાવ. ભગવાન રોકાણા. પણ એ કમળસિંહની બા હતી ડોશે. એટલા બધા હોશિયાર, કોઈ પણ મહેમાનને ઘરે ટકવા દે નહીં. કારણ કે ડોશીમાં એક આઈડિયા કરેલો કે ઘરના બધા ખાટલા ગોદડામાંથી માકડ વીણી વીણીને એક ખાટલા મૂકે, સમજ્યા? એ ખાટલો હશે ને એ માકડ ભંડાર, અને મહેમાન આવે એને એ ખાટલો પાથરી દેવાનો. ભગવાનને ભાગ્ય એ જ ખાટલો આવ્યો. ડોશીમાં એ ભગવાનને પાથરી દીધો. ભગવાન તો રાત્રે પહોંચ્યા, સૂતા ભેગા માકડો આવ્યા બધા. માકડો ભાગ્યશાળી, ભગવાનનું માંડ્યા લોહી પીવા. ઘણા ઘણા નથી પીતા એવી રીતે, જગતમાં ઘણા ભગવાનનું લોહી પીવે. ભગવાનને તો ઊંઘ આવી નહીં. પલંગમાંથી બેઠા થાય, એક બાજુ જઈને બેઠા. અડધી રાત ગઈ પણ માકડ તો ખરેખરા ઉભરાણેલા. મહારાજ ને એમ થયું કે આ કઈ હોવા દેહે નહીં, ને હોઈએ તો બધા ચોટે. ડોશીએ ખરો ખાટલો આપ્યો. અને એમ કહેવાય છે કે અડધીક રાત ગયેલી, એવામાં અનંત વિમાન અજરથી આવ્યા. ડોશીને એમ થયું કે આ બધા વિમાન શું, આટલા બધા વિમાન? જે બધા માકડો હતા એ બધા માકડો દિવ્ય રૂપ લઈ લઈ અને વિમાનમાં બેઠા. માકડ મટી સરદારની ભૂમિમાં આ ઘટના ઘટી હતી. ડોશીમાં તો આવ્યા, ભગવાનનું આ સામર્થ્ય જોઈ અને પગમાં પડ્યા. ભગવાનને કહે છે, અરે પ્રભુ, આપ તો ભગવાન છો અને આ બધા વિમાન શું? મહારાજ કહે છે કે આ બધા માકડ છે ને એ અમારો સ્પર્શ પામ્યા, અમારું દર્શન પામ્યા, એટલે એ બધાની સદગતિ થઈ, તામસી યોનિમાંથી મુક્ત થઈને હવે એ ભગવાનના ધામમાં જાય છે. ડોશીમાં તો એમ થઈ ગયું, કહો આ સહજાનંદ સ્વામી તો ભગવાન છે. ડોશીમાં પગમાં પડ્યા છે. ભગવાનને કહે છે, ભગવાન મારું કલ્યાણ કરજો, મહારાજ મારું કલ્યાણ કરજો. ભગવાન કહે છે, તમારા પ્રતાપે તો આ બધા માકડનું કલ્યાણ થયું, તો તમારું કલ્યાણ થોડું બાકી રહે. ડોશીમાને બહુ પસ્તાવો થયો. પછી ભગવાનને હારા ગાડલા ગોદડા આપ્યા. સવારે કમળસિંહ ભગત આવ્યા, તાર બધી વાત કરી. મહારાજ આ ધરતી ઉપર આવી અનંત જીવના કલ્યાણ કરે છે. નિષ્કુળાનંદ મળ્યા, એહ જેહને જેને મળ્યા તેહના ઉગડ્યા ભાગ્ય છે. ભાગ્ય જાગ્યા જાણવા જેને ભેટ્યા ભગવાન જે, ભાગ્ય જાગ્યા જાણવા જેને ભેટ્યા ભગવાન જે. હે ત્રિલોક માં નાવે કોઈ તેહને સમાન જે, લોક માં નાવે કોઈ તે હને સમાન જે. હે દેહને મળ્યા પ્રભુ મૂર્તિ માન જે, આ
લાગ્યા?
કારણ સ્વામી કહે છે કે જેનું ભાવ બ્રહ્માદિક ધ્યાન ધરે છે એ ભગવાન માણસ થઈને અહીં આપણી ભેગા ફરે છે. કેટલું આશ્ચર્ય છે! આપણે ભગવાન જેવા થવાનું હતું, હે, આપણે બધાએ બંધનોથી મુક્ત થવાનું હતું ભગવાનની જેમ. ભગવાનને જેમ કોઈનો લેપ નથી લાગતો, એમ આપણને પણ કોઈનો લેપ ન લાગે એવા આપણે થવાનું હતું, અર્થાત ભગવાન જેવા આપણે થવાનું હતું. પણ આપણે સમજ્યા જ નહીં, સમજ્યા જ નહીં, અને આપણે ભગવાન જેવા થયા જ નહીં, ત્યારે ભગવાન આપણા જેવા થયા. કા ભગવાન અહીં આવે છે આપણા જેવા થઈને? એ તો આપણને એના જેવા કરવા માટે. આપણે આપણો આઈનો કુબો મૂકીને અક્ષરધામમાં ન ગયા ત્યારે ભગવાન અક્ષરધામને મૂકીને અહીં એવા આપણી હારું. કેટલા દયાળુ છે! ખરેખર કોઈ નાના માણસ સારું, કોઈ મોટો માણસ થોડો એને ઘેરે જાય. ગરજ હોય તો નાનો માણસ એને ત્યાં જાય. પણ આપણે ન ગયા ત્યારે ભગવાન દયા કરીને અહીં આવ્યા. કોઈ હામું ન જોવે એ તો ભગવાન બહુ દયાળુ, એટલે આપણી હામું જોઈને અહીં પધારે. પણ આશ્ચર્ય એ છે કે આપણને આ લોકમાંથી ક્યાં મન ઉખડે છે કહો. માયા તો એટલી બધી ગળહટી લાગે છે કે બિચારો જીવ એના હારું તો વેચાઈ મૂવો છે. હાવ બિચારો ભાડે અપાઈ ગયો બોલો. માટે ભગવાનના થાવું, ભગવાનના પરમાત્માને સમર્પાય જાવું, બીજે ત્રીજે ભાડે ન જવું, વેચાણ ન થવું, હરિના થઈ જવું. કારણ કે કેવા મોટા ભગવાન જેનું ભવ બ્રહ્માદિક ધ્યાન ધરે છે એવા મહારાજને મેલી. આપણે કોખનું ધ્યાન કેટલાય જન્મથી ધરીએ છીએ ને હજી ક્યાં સુધી ધરવું છે? એમ થોડુંક સાવધાન તો થવું જોઈએ ને કહો. મહારાજ અહીં આવીને કેવી અદભુત લીલા કરે છે આપણા કલ્યાણને માટે. ધ્યાન ધરે જેનું જાણજો અજ ઈશ સરખા સોય, તોય અતિ અકળ છે એહને જથારથ જાણે નહીં કોઈ. કોઈ એને જાણતું નથી પૂરેપૂરા, એ જેવા છે એવા એ પોતે. મહારાજ કે મારા મહિમાને હું જાણતો નથી, થોડી બીજો કોણ જાણવાનો હતો કોજે. કેવડા મોટા એ ભગવાન છે એની કથા કોઈથી થઈ શકે એમ નથી, ભગવાનને પૂરા પૂરા કોઈ સમજી શકે એમ નથી. એવા મહાન છે, એનામાં જેટલું સુખ છે એટલું કોઈ સંપૂર્ણ ભોગવી શકે એમ નથી. મહાલૌકિક મૂર્તિ છે ભગવાન. ભગવાનની ભક્તિને નારાજજી અમૃત રૂપા કહે છે. બહુ આશ્ચર્ય છે, સા અમૃત સ્વરૂપા. હવે આમાં વિચાર થયો કે અમૃત સ્વરૂપા ભક્તિ એટલે શું, તો એને આપણે સમજીએ. મૃત એટલે કે જેને મરી જવાનો સ્વભાવ હોય એને કહેવાય મૃત. મરી જવાનો જેને સ્વભાવ, અમૃત એટલે જે મરે નહીં. પરમાત્માની ભક્તિ છે ને એ અમૃત સ્વરૂપા છે. બરાબર ધ્યાન દેજો, ભક્તિ કદાપિ મરતી નથી અને મૃત્યુ નથી. જો ભક્તિ ઉદય થાય એક વાર તો કોઈ દિવસ મરે નહીં, અને જે થાય ને મરી જાય એને ભક્તિ કહેવાય નહીં. ભગવત ભક્તો એને ભક્તિ ન કહેવાય. એક વાર પરમાત્માના પ્રત્યે રાગ ઉદભવ્યો, એ રાગ પછી જો નાશ ન થાય તો જ એને ભક્તિ કહેવાય, નહીતર ભક્તિ ન કહેવાય. પરમાત્માના સ્વરૂપમાં એટલો બધો આનંદ છે, એટલો બધો આનંદ છે કે જીવ જીવ છે ને એ આનંદને ઝીલી શકવા સમર્થ નથી. માણસ માત્રનું મન છે એ માણસ માત્રનું મન હંમેશાને માટે નવીન નવીન ચીજમાં આકર્ષાય છે. નવું 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 માણસ માત્રને બહુ ગમે છે. એકને એક વસ્તુ, એકને એક ભોજન, એકને એક કપડા માણસને ગમતા નથી. માણસને નવું નવું ગમે છે. એકનું એક શાક સાદું હોય એ તમે ખાવ મહિના સુધી, જલેબી જો તમને પછી ગમે તો, લાડવા ખાવ મહિના સુધી નહીં ગમે, અભાવ હશે. એમ એકની એક ચીજ ગમતી નથી. તેમ છતાં એક વાતનું આશ્ચર્ય છે કે અક્ષરધામના મુક્તો મહારાજની સામુ જોઈને ઉભા છે. યુગોના યુગ, કાળનું માપ નથી આવે એમ કહી શકાય તેમ પણ નથી કે આટલા સમયથી એ ઉભા છે એમ. પણ ભગવાનની મૂર્તિ સામે ઉભા જ રહ્યા છે. એને પ્રતિદિન પરમાત્માના સ્વરૂપમાં પ્રેમ વધતો જ જાય છે, વધતો જ જાય છે, વધતો જ જાય છે, ઘટતો જ નથી. એમાં નફરત કે અભાવ એને આવતો જ નથી. કેટલું આશ્ચર્ય છે કો. અને આ સંસારમાં ભલે ને ગમે તેમ હોય, પણ સંસારમાં ગમે એટલું આપણે ભોગ્યું હશે ને, ગમે એટલું સારું પામ્યા હશે ને, તો એક વાર તો નફરત થવાની થવાની. આ તમારો વિચારો, તમે પેલા પૈણ્યા હોય ત્યારે કેવું તાણું હોય, પછી એવું રે, પછી ડખા થાય, સરચા થાય, સ્વભાવ એકાબીજીના ઓળખાય, પછી એ તો ન રે, નવા નવા પરણે ને, પછી ખેતર જાય ને તાવડો મોર કાંઠા કાંકરા આઘા કરતો જતો હોય, સમજ્યા, અડધો અડધો થઈ જતો હોય કે નહીં ને શ્રીમતીજીને પગમાં કાંટો વાગી જાય તો બોલો, એ મોરે મોરે સાફ સુફ કરતો જતો હોય રસ્તા. આવું પછી નથી રહેતું કાયમ. બોલો, એને આ સંસારમાં કોક પરણીને ઘરે આવે તો નવી નવી વહુ આવી હોય ત્યારે લાંબો ઘૂમટો તાણીને બેહે, એને પછી બધા મોઢા જોવા આવે, સમજ્યા, દેર હોય ને બધા, દેર તું મોઢું જોઈએ એવો ભાભીનું, તો કે ના, તો કે લે લે જોઈએ, એવી ઘેરો થાય, સમજે, મોઢું જોવાનું, નાના મોટા છોકરા બીજા ત્રીજા મોઢું જોવાનો ઘેરો થાય. પછી ઘરમાં જાય ત્યાં ઘૂમટો તાણીને બેઠા હોય, પછી આ જાય એટલે કે અમે આવ્યા છીએ, અમને કો મોઢું દેખાડે, એટલે એ બાઈની નણંદ હોય, બીજી જે હોય છોકરીઓ, એ કે આ આવ્યા છે, એ તમારે દેર થાય છે માટે મોઢું દેખાડો. એ તો ઓળખે નહીં નવા નવા, કોણ હું થાય. પછી મોઢું દેખાડે તો જરીક દેખાડે કેટલું, અને આને એમ કે જોઈ લે કેવું મોઢું છે એમ, ને પછી જૂના થાય કે લાજે એમ ન હોય, અને આને પછી મોઢું જોવાનું તાણે ન હોય, અને ન જોવું હોય તો એ દેખાતું હોય, પછી કાંઈ નમળે, એ પહેલે વહેલા હોય. મારે એ સમજાવવું છે કે જીવ માત્રને હંમેશા નૂતનતામાં રાગ છે. આ જગતની તમામ ચીજ જૂની થઈ જાય છે. ભગવાનને એવું નથી થતું કોઈ દિવસ, આ તો હાવ વૃદ્ધા અવસ્થામાં વાંકા વળી જાય. એક ડોશીમાં બિચારા ગઢપણમાં હા વાંકા વળી ગયેલા, સમજ્યા, હળવે હળવે હાલ્યા જાય, એમાં જોવાની હવે મશ્કરી કરી, ડોશમાં તમારું શું ખોવાનું છે? એટલે ડોશીમાં ને રીહ ચડી, સમજ્યા, ડોશીમાં કે મારા રોયો, મારી જુવાની ખોવાઈ ગઈ છે, જુવાની હું ગોતું છું કે, અને એક દિવસ તમારી પણ જુવાની ખોવાઈ જાહે, મને પૂછો છો ને હું ખોળો છું ને તમારે વાંકા વાંકા આલું પડશે. વાત સાચી છે, પણ ભગવાનનું સ્વરૂપ એવું છે, સદા દિવ્ય કિશોર, હજારો નવીનતાઓ ભરી છે, ઈશ્વરમાં થયેલો પ્રેમ કદાપી કોઈને જૂનો થતો નથી. મહારાજની મૂર્તિમાં એટલે પ્રેમ કરો, એનું ધ્યાન ધરો, અકળ છે, અલૌકિક છે, એને કોઈ જેમ છે એમ જાણી શકતું નથી, માટે એમાં પ્રેમ કરો, સુખી થઈ જવા. જો ને આ સંસારમાં તમે ગમે એટલું સુખ ભોગવો, ધ્યાનથી સાંભળજો, ગમે એટલું સુખ ભોગવો ને તો એક દિવસ તમને એવો માલકરથી એવો અભાવ આવશે, તમારા મનમાં એમ થશે કે મેં કાંઈ ન મેળવ્યું, એમ ભલે ને ગમે એટલું હોય. ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રીઓ હતી, પણ એકવાર એના મનમાં એમ થઈ ગયું હું આને આનાથી હું, એમ બધું મૂકીને ગયો. ભરતરીને 1600 રાણી હતી, ભલો રે ત્યાગ ભરથરી તણાવ તજી તેને 1600 ના 1600 સ્ત્રીઓ. ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રી હતી પણ છોકરા નહોતા, પણ સ્ત્રીઓ મૂકીને એકવાર કંટાળ્યો કે આમાં હું લેવાનું, આ તો દુઃખરૂપ છે. એ કરોડ સ્ત્રીઓનું સુખ મૂકીને ગયો ખરો જંગલમાં, અને ભરથરીને 1600 સ્ત્રીઓ હતી પણ છોકરા નહોતા, એવું નહોતું, કોકને બે, કોઈને ત્રણ, કોઈને ચાર, હા આમ છોકરા પાર જ નહીં. હવે કહો, પણ એક દિવસ ભરથરી નહીં એમ થયું કે આમાં હું છે, એમ એમ દાયસડી અભાવ આવ્યો, મૂકીને ગયો. સંસારનું ગમે એટલું સુખ હોય ને તો એક દિવસ અભાવ આવે, એમાં કંટાળો આવે. જ્યારે ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ ભક્તો ધ્યાન દેજો, કંટાળો આવતો જ નથી, કેમ જે એમાં અપરંપાર નૂતનતા છે, ક્યારેય કંટાળો ના આવે. અક્ષરધામના મુક્તને કોઈ દિવસ એમ નથી થયું કે હવે ક્યાં સુધી આમનામ ભગવાન હામું જોઈ રહેવું, હાલો લ્યો જાય સુરતમાં હીરા ગણવા, કેને કોઈ દી થયું નથી. બોલો, ગમે એટલી તમારે તેજી હાલતી હોય તો એ લોકોને ઘાટ નથી થતો, ક્યારેય નહીં. માટે વિચાર કરજો, વિચારવા જેવી વાત છે. ભગવાનના સ્વરૂપનો આનંદ જબરજસ્ત છે, એ અલૌકિક સ્વરૂપ છે, એમાં ધરાતા જ નથી માણસો, રોજે રોજ તૃપ્તિ વધતી જ જાય છે. આ જગતનો કોઈ એવો પદાર્થ નથી કે પદાર્થને પામીને તમને કંટાળો ન આવે, એમ છેલ્લે તમને બહુ ભજીયા ભાવતા હોય ને બહુ, તો તમે ખાધા કરો ખાધા કરો, એક થાળી ભજીયા ખાઓ, બે થાળી ભજીયા ખાઓ, ત્રણ થાળી ખાઓ, પછી છેવટ એમ થાય ખવે નહીં. તમને ખબર છે, જાનમાં બધા જાન અહીંયા જમવા જાય, પછી પહેલાના વખતમાં બહુ રિવાજ હતો, આજકાલ ખબર નથી, તાણી બહુ કરતા, બહુ તાણી કરે જમવા બેહાડે, અને જમવા વાળાને પણ એવો આનંદ હોય, આગલે દિવસથી ભૂખ્યા રે, જાનમાં જવાનું, આજ હું અહીં ખાય રોટલો ન્યા, ને જમવા બેહે તો એનો હું આનંદ. ઘણા ઘણા તો સોનાની નાળી ઢીલી કરીને બેહે, પછી વાગે નહીં પેટમાં, તણાય નહીં. હવે એ જમવા બેહે અને માંડે જમવા અને ઓલ્યા માંડે આગ્રહ કરવા, તે મનમાં એમ થાય કે માળા ઓછું પીરસીએ તો, તે ઓલ્યો લાડવા નાખવા આવે ને ત્યારે બાજુવાળાને પૂછે, આ વળિયો હાગની હશે કે પછી બીજા લાકડાની, એમ અધીર જોવે, સમજ્યા, ઓલ્યા લાડવા નાખી જાય. પણ જ્યારે પછી છેલ્લે ભી કરવા આવે, એ મોહનથાળના બેટકે આ તુવેરની ડાળીમાં બોળી બોળીને ખાતો હોય પણ ગળા હુદી આવી જાય ને, ગળા હુદી, પછી ઓલ્યો બે બેટક્યા નાખે ને તો એવું મોઢું બગડી જાય, પરાણે મોઢો પકડીને ત્યાં ડાટો મારે એમ જવા દે, મોઢા મોહનથાળ નું બેટક્યું તે કાઢી નાખે, બસ હવે પણ કા હું છું, હું છું, કારનો ખાવો ખાવો ભડભડિયો આવ્યો તને, તને લેન ખાને વેણું લેવીને જવા દેવું પડે બેટક્યું, પછી બહુ ભડભડિયો ધરાઈ રહ્યો ને. આ જગતના સુખ એવા છે, કોઈ વસ્તુ એવી નથી કે એમાં એકવાર અભાવ ન આવે એમ. બોલો, પણ ભગવાન એક એવા છે એમાં કોઈ દિવસ અભાવ ન આવે, કોઈ દિવસ ના આવે. આ મહાત્મા પુરુષોનો નિર્ણય છે. કોઈ દિવસ ઈશ્વરના સુખમાંથી ક્યારેય તૃપ્તિ થતી નથી, એ મહાલૌકિક સુખ છે. એમાં કોઈ દિવસ કંટાળો નથી, તૃપ્તિ નથી, આનંદ આનંદ આનંદ, હર પાલ આનંદ છે. લ્યો, માટે તો ડાયા માણસો ભગવાનમય થયા છે, નથી એને જગત ગમતું. લ્યો, અને બાકીના જીવ બિચારા આ વાત સમજતા નથી એટલે એમને દીધે જાય છે. સમજાણું નહીં એટલે શું થાય. અમારે એક મુમુક્ષુ હતા, સમજ્યા, એને તેડવા આવેલા. મુમુક્ષુ બહુ પાકો, એ કહે છે સંસારમાં સુખ જ નથી, મને શું કરવા ત્યાં લઈ જઈને હેરાન કરો છો. ઓલા છે ને એથી પાકા, એ કે સુખ નથી, તને ખબર છે કે સુખ વિના અમે એટલા બધા ત્યાં રહીશું. તમારી સંખ્યા જોવો ને અમારી સંખ્યા જોવો. બોલો, બોલ્યો, કહે છે તમે બધા રહ્યા છો ને સમજ્યા વગર ને રહ્યો. તો કે નહીં, લે આ પૂછ્યા બે પાંચ જણાને, બે પાંચ જુવાનિયા ઉભેલા, સમજ્યા. બોલ્યા, કે છે પૂછ્યા જુવાનિયાને સુખ છે કે નહીં. આ કહે છે કે એને ન પૂછાય. હક્કા, તો કે હજી એનો ઉપલ્યો માર ઠરેલો ન થયો હોય, ગરમ ગરમ હોય. પૂછાય કોને? તો કે તણી માથાળાને પૂછાય. તણી માથાળા એટલે કે આ કે જે વૃદ્ધ અવસ્થામાં ફાળિયું બાંધીને, ગોઠણે ફાળિયું બાંધીને બેઠા હોય ને, ગોઠણ વૃદ્ધ અવસ્થામાં છોકરા હરખું નીરતા ન હોય એટલે મોટા થઈ ગયા હોય. સમજાય છે મારી ભાષા? ગોઠણ મોટા થઈ ગયા હોય, કારણ કે લોહી હાથણનું બીજું બધું બળી ગયું હોય એટલે ગોઠણ મોટા થઈ ગયા હોય, ને માથું હાવ ખોપરી ગયું હોય, પછી બે ગોઠણ વચ્ચે માથું આમ નમી ગયું હોય એટલે આમ આઘેથી જોવે ને તો ત્રણ માથા લાગે, બે ગોઠણ ને એક વચલું. એને જ પૂછાય સંસારમાં સુખ છે કે નહીં, બીજા ન પૂછાય. એમાં વૃદ્ધ મંડળી બેઠી હતી, સમજ્યા, ન્યા જઈને જુવાનીઓ કહે છે બાબા આસુ બોલજો, કેટલી ઉંમર થઈ તમારી? તો કે 80 ઉપર થઈ ગઈ. તમારી? તો કે મારી 85 જેવી છે. તમારી? તો કે મારી 70 આસપાસ છે. હાસુ કહેજો કે તમારા 70-80 વર્ષ ગયા, તમે હું પામ્યા? મસ્ત પ્રશ્ન પૂછ્યો, તમે શું મેળવું એ કહેશો? અરે એને મોઢા બગાડીને એમ કીધું કે કાંઈ મેળવ્યું નથી ને મેં કાંઈ પામ્યા નથી, કાંઈ પામ્યા નથી. બોલો, સંસારમાં તમે ગમે એટલું કમાવ, તમારું હૈયું કબૂલ નહીં કરે. લાખો રૂપિયા કમાઈને, કરોડો રૂપિયા કમાઈને તમે બંગલામાં બેઠા હશો તો તમારું હૈયું જ ના પડશે કે હું કાંઈ પામ્યો નથી આમાંથી, હું મારું કાંઈ પામ્યો નથી. બોલો, એક કરોડોપતિ માણસ એને એનું બૈરું ફોચરેની માફક ઉડાડે, બોલો એ હું પામ્યો હશે? બોલો, ફોચરેની માફક ઉડાડે. અને ચાર ચાર પાંચ પાંચ છોકરા, પણ એને પગ દુખતા હોય ને તો નોકર બોલાવવો પડે, એ છોકરો એક અડે નહીં. એ 5-2 રૂપિયાનો દાડીયો કરે, એ પગ દાબે. શું કેવું કહો, શું પામ્યા? પૈસાથી પલંગ મળે છે પણ ઊંઘ મળતી નથી, ધ્યાન દેજો. પલંગ મળે જોઈએ, પૈસાથી પદાર્થ મળે છે પણ શાંતિ મળતી નથી. એ આટા મારે આગી, આ સિદ્ધાંતિક બાબત છે. અને પૈસાથી તમારે જોઈએ એટલા ખાવાની વસ્તુ મળે પણ ભૂખ મળતી નથી, હા ભૂખ ન હોય એને. એમ ઘણા માણસ સુખ માનીને બેસી ગયા છે, એમાં કોઈને બિચારાને કાંઈ નીકળ્યું નથી. કહો, પૈસાથી માણસ બંગલાને ગાડીયું પામે છે પણ પૈસાથી પ્રેમ મળતો નથી. પ્રેમ વસ્તુ ન્યારી છે, એ પૈસાની ખરીદીમાં ના આવે. કહો, પૈસાની ખરીદીમાં ના આવે. બહુ સમજવા જેવી બાબત છે. એકવાર બીરબલ અને અકબર બે બેઠેલા, બીરબલ ને અકબર બે, એમાં અકબર બાદશાહ કહે છે કે બીરબલ, બેંગન તો બહુ અચ્છી તરકારી હૈ, એટલે એમ કે રીંગણા બહુ સારી શાકભાજી કહેવાય. ત્યારે બિરબલ કહે છે, અચ્છા અચ્છા મહારાજા, બેગન તો બહુત અચ્છી શાકભાજી હોતી હૈ, કારણ ક્યા કે ઉસકા નામ હિ બહુગુણ હૈ, બેગન યાને કે બહુગુણ, એમાં બહુ ગુણ હોય મહારાજ, એટલે એને લોકો બેગન કહે છે. ઠીક વખાણ કર્યા. એકાદ દી ગયો હશે ને બાદશ્યા ને રીંગણાનું શાક બહુ ખાધું એટલે વાયુ થયું ને ગડબડ થઈ ગયું. સમજ્યા? સભામાં આવીને બાદશાહે વાત કરી કે બિરબલ, બેંગન બહુ ખરાબ ચીજ હૈ સાલે કી કહે છે. એટલે બિરબલ કહે છે, અચ્છા અચ્છા મહારાજા, આપ ઠીક કહેતો, ઉસકે ઇસલિયે તો ઉસકા નામ બેગુન રખા હૈ, એટલે કોઈ ગુણ નહીં. એમ અર્થ આવો કર્યો, બેગુન આવ નકામા, એમ રીંગણા તો આવ નકામા. બાદશાહ ખીજાણો, બાદશાહ કહે છે કે બિરબલ, તેરા જૈસા તો કોઈ ખુશામત ખોર નહીં કહે છે, તું તો બડા ખુશામત ખોર હો, ક્યું એક દિન બેગન કા બખાન કરતા હો ઓર દૂસરે દિન ઉસકી નિંદા કરતા, એસા ક્યા કરતે હો? ત્યારે બિરબલે એમ કીધું કે મહારાજ, હું રીંગણાનો ચાકર નથી, હું તમારો ચાકર છું. કે છે રીંગણા હારા મોળા મારે ક્યાં લેવા દેવા, કે છે મારે તો તમને ગમે એમ કરવાનું હોય, તમે ખરાબ કીધા મેં ખરાબ કીધા, તમે હારા કહો મારે હારા કહેવાના. માટે ભગવાનના ભક્તો વિચાર કરે, આ જગતમાં મોટે ભાગે માણસ આવી રીતે છે. માટે પરમાત્માનું સ્વરૂપ છે એ જ અલૌકિક છે, આનંદદાયી છે, એમાં કોઈ દિવસ કંટાળો કે દુઃખ કોઈને હોતા નથી. કારણ કે ભગવાન એવા અલૌકિક છે. એવી અલૌકિક મૂર્તે અને અમાયિક અનુપ અમાપ, અલૌકિક મૂર્તિ, અમાયિક, અનુપ, અમાપ, આગમ નિગમ ને અગોચર યતે, તેનો કરી શકે કોણ થાપ, કોણ વર્ણન કરી શકે? આગમ નિગમ ને અગોચર સ્વરૂપ છે એનું કોઈથી વર્ણન થાય નહીં. અને કહ્યું કે થાપ ન થાય એવા આગમે વર્ણવ્યા વારંવાર, તે પ્રભુને કેમ પામીએ જેનો કોઈ ન પામ્યા પાર, જેનો કોઈ પાર પામતા નથી એવા એ ભગવાન છે. મહાસુખરૂપ છે એ ભગવાન. એવા મહાન હોવાથી જ એમને પ્રત્યે જે રાગ છે તે રાગ અમૃત સ્વરૂપા, સાતું અમૃત સ્વરૂપ, એ ભક્તિ અમૃત સ્વરૂપા છે, નથી મરતી, એ મરતી નથી કોઈ દિવસ. ભગવાનમાં કોઈ દિવસ અભાવ આવતો નથી. જ્યાં સુધી ભગવાનનો આપણને અભાવ આવે છે ત્યાં સુધી આપણા અંતરમાં ભગવાન પ્રત્યે ભક્તિ ઉદ્ભવી નથી. જે દિવસે ઉદ્ભવશે તે દિવસે આપણને પણ કોઈ દિવસ અભાવ નહીં આવે. મોટા મોટા સંતો, મોટા મોટા ઋષિઓ વર્ષોના વર્ષો ધ્યાનમાં બેહે, એને કોઈ દિવસ અભાવ નહીં. બોલો ને, આપણે તો 5-10 મિનિટ ધ્યાન કરીએ ને તો ધરાઈ જાય તરત. બોલો, 5-10 માળા ફેરવીને તો એમ થઈ જાય કે ભક્તિ બહુ થઈ ગઈ, હાલો હવે હવે ઘડીક ફરી આવીએ, બીજું શું, પછી પાછો ફરેરો મારવા જાય. બોલો, 1-2 વચનામાં તો વાંચે તા તો ગળે આવી જાય ભક્તિ, હાલે જ નહીં ભક્તિ જાજી. બોલો, અને જમવા બેહાડ્યો હોય ઘણું હાલે, ક્યાં ભક્તિ પ્રગટ થઈ છે કહો. તે પ્રભુને કેમ પામીએ કે છે, અને એ ભગવાન ત્યારે પમાય જ્યારે નર્તન ધરીને આ લોકમાં આવે છે. એ પરમાત્માને, એ મૂર્તિને, એ નાથને ત્યારે આપણને પામી શકાય છે જ્યારે મહારાજ નરાકાર થાય છે. મનુષ્ય જેવા થાય, જીવાત્માને અભયદાન દેવા, ત્યારે તમામ પ્રાણધારીઓની પળ પાકે છે. સ્વામી એમ કહે છે, સૌના કલ્યાણ થાય છે ત્યારે. ભક્તને ભક્તિ કરવા ઉઘડે દ્વાર અપાર, થાય સેવકને સેવા સરખા જ્યારે પ્રગટે પ્રાણ આધાર, ત્યારે સુગમ થાય છે સહુને પ્રાણધારીને પરમાનંદ. ન હોય દરશ પરશનું દોયેલું, સદા સોયલા હોય સુખ કંદ, ત્યારે મહારાજ સદાયને માટે સોયલા હોય, સૌ કોઈને મળે એવા હોય. સહેજે સહેજ સૌના કલ્યાણ થાય કહો. એક કુબજા કુબજા તૈળ અંગે વાંકી હતી. ભગવાન મથુરા ગયા, પ્રવેશ કર્યો. કુબજા ચંદનનો વાટક્યો લઈ કાયમને માટે કંસને લેપ કરવા જતી. એના હાથનું ચંદન લેપન રાજા કંસને બહુ પ્રિય હતું. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર બાલમિત્રોની સાથે જાય, કુબજાને વાટક્યો લઈને જાતા વાળી, એટલે ભગવાન કહે છે, એ આ હું લઈ જાશ? તો કે આ ચંદન છે, ક્યાં લઈ જાશ? તો કે આ રાજા કંસ છે, એને મારા હાથનું ચંદન બહુ ગમે છે, માટે એને લેપન કરવા જાઓ. ત્યારે લાલાએ એમ કીધું, અમને લેપન કરી દે કે હા, મને આ બાલમિત્રોને બધાને લેપન કરી દે. હવે ભગવાનને એણે ચંદન લેપ્યું, અને એમ કહેવાય છે કે પરમાત્માને ચંદન ચરિચ્યું એટલા પુણ્યથી એ ભવસાગર પાર પામી ગયો. ઓર કોઈ પુણ્ય નહીં, કેવલ એક હરિ શરીરે એક વાર એને ચંદન લેપ કર્યો. બોલો, કંસને તો એણે હજારો વાર ચંદન ચોપડેલું, પણ એક વાર નરાકાર થયેલા ભગવાનને ચંદન ચોપડ્યું, એટલા પુણ્ય માત્રથી પ્રભુએ એની ઈચ્છા પૂરી કરી, અને અંતે એને લક્ષ્મીજી જેવું પદ આપ્યું. આ પ્રગટ ભગવાન સિવાય સંભવે છે? તમે વિચારી જુઓ, સંભવે? કોઈ દિન સંભવે. ભગવાન સ્વામિનારાયણ વડતાલ પધારતા હતા, રસ્તામાં સોઢી ગામ આવ્યું, ભાલનું ગામ, એને પાદર તળાવ. હવારમાં મહારાજ તળાવની પાળે બેઠા. સુરાકાચર ને કે સુરાકાચર, હા મહારાજ, ધાતન લીએ. અરે મહારાજ, આ તો ભાલ, આ એ બાવળ જ ઉગે નહીં, નકરું લાપડું થાય, લાપડાનું દાંતણ થાય નહીં, આ કઈ દાંતણ હોય નહીં, માટે કોગળા કરી નાઈ લ્યો મહારાજ. મહારાજ કે તું ગામમાં જા, ડાયો થઈ આવીને તપાસ તો કરે, હશે કઈક દાંતણ હશે. મહારાજ પણ જાઓ જાઓ, હશે ક્યાંય હશે દાંતણ. ભગવાન સૌના ભાવ પૂરા કરવા માટે ધરતી ઉપર ફરતા હોય છે. સુરાખાચર ગામમાં પ્રવેશ્યા, ખડકી ખખડાવે, ભાઈ દાંતણ મળશે? મલકરથી જવાબ આવે, આ દાંતણ ન હોય દરબાર, આ તો ભાલ છે. એ ઘર મૂકીને બીજું ઘર ખખડાવે, એ ભાઈ દાંતણ મળશે? એમ કરતા કરતા એક મુસલમાનના ફળિયામાં સરસ મજાનો બાવળિયો જોયો, પણ હાવ નાનો, પાતળી આંગળીના જેવી એક ખોટી, અને સરસ મજાનો એક દાંતણ થાય એવડી. એક મુસલમાનની સ્ત્રીએ બાવળ વાવેલો, રોજ મીઠું પાણી પાય, માથે વેવીને વીરડામાંથી, અને મનમાં એવો સંકલ્પ કે કોક દિવસ મારે પાસેથી ઈશ્વર આવીને આ દાંતણ માંગે. સુરો ખાચર બાવળીઓ જોઈને કે છે, કોઈ છે? મુસલમાન ની સ્ત્રી જવાબ આપ્યો, હા. તો કે હા, દાંતણ જોઈ છે મારે બાવળનો. મુસલમાન ની સ્ત્રી કે, દાંતણ ન મળે હાલતા થાવ, તમારા મોઢા જોગું એ દાંતણ નથી. સુરો ખાચર કે, મારે નથી કરવું. તો ખુદાને કરવું છે, ખુદાને. મુસલમાન ની સ્ત્રી કે, તો હું જ લઈને આવું કે ખુદા હારું. પછી દાંતણ કાપ્યું, અને ભગવાન સોઢી ગામને પાદર તળાવે બેઠા છે ત્યાં આવીને એને દાંતણ દીધું. અને સંપ્રદાયના ઇતિહાસમાં એમ લખાણું કે સ્વામિનારાયણ ભગવાન અંતકાળે એને વિમાન લઈને તેડવા આવ્યા હતા, અને એનો મોક્ષ થયો હતો. પ્રગટ ભગવાન વિને આ સંભવે છે? અને એક દાંતણે કલ્યાણ થઈ જાય તો આજ પૈસા વાળા છે તે, બોલો, મંદિર જ ભરી દે નાખો દાંતણ નો. ઠાકોરજી ને દાંતણ ઉપર ખડકી દે, બોલો કલ્યાણ. પ્રગટ ભગવાનની વાત જુદી છે, આજની વાત જુદી છે ભક્તો. પ્રગટ પ્રભુ હોય ત્યારની વાત જુદી છે, એ વાત જ હાવ જુદી. કારણ એને નિષ્કુળાનંદ સ્વામી જુદી કહે છે, આપણે બોલ્યા વગેરે છૂટક્યો જ નથી. કારણ કે એ તો પ્રગટને મળેલા સાધુ, એ ખુમારી ગાય છે. પ્રગટને રાજી કરવા હોય તો સહજમાં થાય છે, અને મોક્ષ આપી દે છે, અને પછી તો છે ને ઘણું સાધન કરવું પડે છે. અને પ્રગટ મહારાજ હોય ત્યારે થોડુંક જ તમે જો કાંઈક એવું કામ કર્યું હોય, બેડો પાર. જેતલપુર દેવ સરોવર ને કિનારે મહારાજ મહેલમાં બેઠા હતા. બહુ હરિભક્તો બધા ભગવાન પાસે આવીને બેઠેલા. મહારાજ ને કે છે કે અમારો થાળ. ઓલા કે છે કે અમારો થાળ. નહીં મહારાજ, અમારું જ તમારે જમવાનું. અરે મહારાજ, એનું નહીં, અમારો જ. મહારાજ કેમ કરો, બધા થાળ કરીને લઈ આવો, જાઓ. જેનો હારો થાળ હશે એ હું જમીશ. બધાને હરખ માયો નહી હો. એને પૈસા વાળા એ તો ભાઈ ઘરે જઈને નોકર ચાકરો ને કહી દીધું, હાલો આ કરી નાખો, તે કરી નાખો, ફલાણું કરી નાખો, ઢીકડું કરી નાખો, મોટા મોટા થાળમાં બધું ભરીને લેવા. પણ એક ભગત જેનું જીવન નામ ઘરે ગયા, બિચારા ઓશરીમાં જાતા ને બેસીને રોઈ પડ્યા. ઘરનો માણસ કહે છે, શું થયું તમને? તો કે હું શું કરું, કા ભગવાનને જમાડવા છે પણ આપણા ઘરમાં કાંઈ નથી. કે કાંઈ નથી, આપણે ભગવાનને શું જમાડીએ? ત્યારે ઘરનો માણસ એમ કે છે, આપણા ઘરમાં કાંઈ નથી પણ કાંઈક તો આપણે મેળવીએ, ભગવાનને આપણે જમાડવા છે એમ કહેવાય છે. એ બે માણસ વિચાર કરે છે કે આપણે ભગવાનને માટે કંઈક કરીને જાશું તો ભગવાન, મોટા મોટા પૈસાવાળાના થાળ હોય એમાં કેટલી સારી વસ્તુ હોય એને છોડીને આપણું થોડું ખાય, આપણું ભગવાન થોડું ખાય? તો કે ના ના, આપણે કંઈક કરીએ. અને પછી એમ કહેવાય છે કે લોકોએ મઠ ઘરમાં હશે એને દળી અને મઠનો રોટલો કર્યો, કાંઈ નહીં બીજો, એકલો રોટલો, નહીં દૂધનો વેત, નહીં સાસનો વેત, નહીં શાકનો વેત, નહીં રોટલા ઉપર ઘી ચોપડવાનો વેત. બોલો, એકલો રોટલો. ઘરનો માણસ એના પતિને એમ કહે છે કે સ્વામી, આપણી આગળ જે હશે એ આપણે ધરાવશું, કંઈ કોઈના ઘરે થોડી ચોરી કરવા જવાય, ચોરી કરીને ભગવાનને થોડું ખવારાય. કો આ ભગવાનના ભક્તની સમજણ, આપણે તો સમજણ એ છે કે વાંધો નહીં ચોરી કરીએ, તો થાળ હારો કરીએ એટલે હાલે, ઓ જીકી લેવાનું તમ તારે નીકળે એટલું, પછી થાળ હારો કરવાનો. ધ્યાન રાખજો, મહારાજ પાસે જવું હોય ને તો ધ્યાન રાખજો, નહીતર પછી તમારી મરજી. એવી કઠણાઈ થઈ છે, હીરાના ધંધા વાળા હીરા ચોરે, અને આજ ખેડૂ લોકો પંપ લઈ અને દવા છાંટે, બે જણા હેરાન ગતિના પંથે છે. ઓલા એમ કે છે કે ભાગી જાઓ જીવ માત્ર અહીંથી, અમે જ જીવીએ. કહો, મારી નાખે બધા પંપ લે. શંકર શાર કોકે મને પ્રશ્ન પૂછ્યો ગાડીમાં, અમે આવતા હતા ને શંકર શાર કૃપા જોઈ, મને કે જુઓ સ્વામી, બધા આજ કપા કરે છે, હજારો જીવ મારે. મને કે, મને કે આમ તો કપાનું નામ કેવું રાખ્યું? મને કે સરસ, શંકર. મને કે શંકર ભગવાન નું નામ રાખ્યું ને, દવા છાંટી બધાને ઠાર કરી નાખે. મેં કહ્યું નામ અહીં બરાબર છે, કારણ કે શંકર ભગવાન સંહારના દેવતા ખરા ને, આ બધા જીવનો સંહાર. અને હીરા નખમાં હીરો ચડાવીને ઉપડે, કા મોઢામ ગમે એમ, પણ જોર વાનું. પછી ઉપર હું દિશા થશે કેજો. ભગવાનના ભક્તો, કોઈ દિવસ આ પંથે ન જાવું, સાવધાની સાથે કોઈ દિવસ ન જાવું, પરમાત્માને રાજી કરવા હોય તો. જીવન ભગત એની પત્નીની વાત સાંભળે છે, કહે છે કે આપણે કઈ થોડું બીજેથી લવાય ચોરી, આપણી આગળ જે છે તે ભગવાનને ધરાવીએ. રોટલો થાળી મૂક્યો, ઉપર કપડું ઠેંક્યું, લઈને આવે છે. ત્યાં તો દેવ સરોવરને કિનારે મહા મોટી લાઈન જમી ગયેલી સારા સારા થાળની. ભગવાન શ્રીહરિ ભાવિક ભક્તોનો રોટલો જમવા માટે ઉતાવળા થયેલા, પણ જીવણ ભગતના મનમાં એમ થયું કે આ મારો રોટલો મહારાજને કેમ બતાડાય. સરસ સરસ માલપુડા, જલેબી, હાટા, કેક કેક સરસ મજાના ગોટા, કોણી કોણી ઘીમાં બળેલી રોટલીઓ થાય, દૂધ પાકના કેસર બદામ નાખેલા વાટક્યા ભર્યા, આમાં મારો રોટલો કેમ દેખાડાય મારે. એ તો કપડે ધાકીને થાળી આઘી રાખી એક બાજુ ઉભા રહ્યા, અને બીજા બધા શેઠિયા તો આમ મલકતા મોઢે, પોતે પાછા થાળ ઉપાડે નહીં, અરે નોકર લેવાય, અલે રામસંગ ઉપાડ લે થાળ, હાલતો એને દુપાડે નહીં, ભણના દીકરાને ભગવાનની સેવા કરાય નહી, ઘણા પૈસા વાળા કઈ ગયો રામુ, ઠાકોરજીને આરતી કરી નાખતો, હાંજ પડી ગઈ, રામુ આરતી કરે, બોલો આવડો આ બહાર બેઠો બેઠો વાહરો વાહર ખાય, એટલે મૂર્ખ્યાને આરતી નું હું પણ મળતું છે કહો. ભગવાને વિચાર કર્યો કે વારે વા જન છે આ બધાને, કોઈનો થાળ મહારાજ સ્વીકારતા નથી, જો મહારાજ એક લઈ જતો મહારાજ આમ જો હા એક બાજુ જાતો મહારાજ, પછી આપડો તું એક બાજુ જાકે, મહારાજે બૂમ પાડી, જીવણ ભગત અહીં આવો. જીવણ ભગત ને શરમ બહુ થઈ, એના મનમાં એમ થયું કે મને મહારાજ બોલાવે છે અને મારો મહારાજ કંઈક અપમાન કરશે, આમ લુગડું ઊંચું કરીને મહારાજ એમ કહે છે આ થાળ કરીને એવો જો, પણ ભગવાન આપણા જેવા નહીં ને, આપણે જો એ જગ્યાએ હોય ને તેને બોલાવીને એની થાળી ઊંચી કરીને એની પટ્ટી ઉતારી, આ મારે હારું થાળ કરીને એવો, નહીં ભેળવે રોટલો અમે, આવા થાળ હોવા જોઈએ આવા ભાગ, આપણે પૈસા વાળાના થાળ સ્વીકારીને એમ કહી આવા હોવા જોઈએ ઘરે જતો રે. આ તો ભગવાન હતા મહા ઉદાર, અને એ તો અંતર્યામી હતા, ભાવ જાણતા હતા. બોલાવ્યા, કપડું લઈને મહારાજે રોટલો હાથમાં લીધો, બે હાથે પકડ્યો, આ તો દિન બંધુ ખરા ને, અને સીધો મુખાર વિંદે વળગાડીને માંડ્યા જમવા. બધા થાળવાળા જોઈ રહ્યા કેવું પડે, અને જીવણ ભગત ને મહારાજ કે છે ભગત કેટલો રોટલો મીઠો થયો છે, કેટલો સરસ થયો છે, ઓહો મને કેટલો ભાવે છે, તમે એક જ લેવા, તમે એક જ રોટલો લેવા. ભગત કે મહારાજ એક રોટલાનો માંડ વેંત ખાધો હતો, બીજો નહોતું થાય. મહારાજ કે હારું હારું વાંધો નહીં વાંધો નહીં. બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે મહારાજ આવો રોટલો ખાઈ જાહે તો પેટમાં દુખશે, માટે પડાવી લેવો જોઈએ. બ્રહ્માનંદ સ્વામી આગળ આવીને કે મહારાજ, હે મહારાજ આમ એકલા એકલા ખવાય, પ્રસાદી આપો પ્રસાદી આપો, લાવો લાવો. મહારાજ કે આ ગેર્યો આમાંથી કશું નહીં મળે, આ રોટલો તો કેટલો સરસ, આમ એક બાજુ જાવ તો, અરે મહારાજ થોડીક પ્રસાદી લાવો થોડીક, નહીં આમાંથી કાંઈ નહીં મળે. બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે મહારાજ આપશે નહીં, માટે આશકી લઈ ભગવાનના હાથમાંથી રોટલો પડાવી લીધો બ્રહ્માનંદ સ્વામીએ. મહારાજ કે આવું, બ્રહ્માનંદ સ્વામી કે એવું જ ને થઈ, તમે આપો નહીં. ત્યારે મહારાજ કે જાઓ તમારા હાથમાં નહીં રહે. ત્યાં તો એક હમળી આવી સ્વામીના હાથમાંથી રોટલો લઈને ઉડી ગઈ. બ્રહ્માનંદ સ્વામી કે હાથ તરી, મહારાજ આ હું થયું. ત્યારે મહારાજ કે છે કે ઇન્દ્ર ક્યારનો એ સંભળીનું સ્વરૂપ લઈ અને હા એ મહેલ ફરતો ઉડતો હતો, એને પ્રસાદી જોતી હતી, પણ મારા હાથમાં રોટલો હતો ત્યાં સુધી તો એને બીક હતી કે ન્યા પડાવવા ન જવાય, પણ તમારા હાથમાં રોટલો આવ્યો ત્યારે એ સમજ્યો કે એને ન્યાથી હાંસક્યો, આપણે અહીંથી હાંસકીએ. લઈને ગયો. હવે આ બધું ચરિત્ર જોયું તો એક શેઠ હતા, સમજ્યા, બહુ સુખી પૈસા વાળા અહંકારી હતા. એના મનમાં એમ થયું, હો હો કે છે આપણને શું ખબર, આ સ્વામિનારાયણ ને મઠ બહુ ભાવતા છે કે આપણને હું ખબર, ઠીક છે કે છે એને ખાવો તો રોટલો પણ ખવાનો નહીં, હમળી લઈ ગઈ, આમ તો રહ્યા છે તો ભૂખ્યા, હજી પૂરું જીમ્યા તો નથી, માટે જલ્દી જલ્દી ઘરે જાઓ અને ઘરવાળીને કહું, નોકરને કહું કે મેં રોટલો કરો જલ્દી લઈ આવું. આમણે મને લાગે છે કે હિન્દુસ્તાનમાં બીજું બહુ નહીં મળતું હોય, મઠ વધારે ખાધેલા એ સાંભળી આવ્યા છે ત્યારે. હું ઉપડ્યો ઘરે, રોટલો હબ કરાવી અને લઈને આવીને મહારાજને કે લ્યો લ્યો લ્યો, આસો બોલ્યો, મને હું ખબર તમને મઠ ભાવતા છે, નો માલપુડાનો ખરસ કરત કે. મહારાજ કે લાવો તો. રોટલો લઈને જે ઘા કર્યો ને રીહના ભર્યા, ગયો દેવ સરોવરમાં પાણી ભળ્યો. મહારાજ કે હું તો નહીં જમું, પણ અહંકારી આ દેવ સરોવરના માછલાઈ તારો રોટલો નહીં ખાય કે. સંતોને એમ થયું, મહારાજ કે છે માછલાઈ નહીં ખાય, જોવું પડશે. સંતો દેવ સરોવરને કાંઠે જઈને જોયે છે, રોટલો પાણીમાં હળવે 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 કરતો તળિયે બેઠો, પાણી હોહરો રોટલો દેખાય છે, માછલા આવે હુંઘીને જાય, આવે હુંઘીને જાય. ત્યારે સંતોને એમ થયું કમાલ છે, અહંકારીનું અન્ન માછલાઈ ન ખાય. ભગવાનને શું સમજ્યા આપણે? ભગવાનને પ્રસન્ન કરવા હોય, ભગવાનને રાજી કરવા હોય, પ્રેમ ભક્તિ, ભગવાનને વાલી ભક્તિ છે. અને ભક્તિને વશ થઈને જ પ્રભુ દર્શન દે છે, આય આવે છે, મનુષ્ય જેવા થાય છે. અને એવા જ્યારે ભગવાન મળે ત્યારે જીવને ભક્તિ કરવાનો લાગ આવે છે. ત્યારે ભક્તને ભક્તિ કરવા ઉઘડે દ્વાર અપાર, થાય સેવકને સેવા સરખા, જ્યારે પ્રગટે પ્રાણ આધાર. એ વખતે સૌ કોઈને સુગમ થાય છે મહારાજ, મહારમ્ય મૂર્તિ. અને એવા ભગવાનની જયારે સેવા થાય છે ત્યારે જીવને કાંઈ કરવું રહેતું નથી. સાકાર સુંદર મૂર્તિ જોઈ જન મન મગન થાય, રાજી થઈ જાય છે. પણ એક વાત, મણ મૂર્તિ મૂકી મહારાજની, અદભુત શબ્દ છે ભક્તો સ્વામીના. પણ મૂર્તિ મૂકે મહારાજની, બીજું માગવું નહીં બાલક થઈ. મૂર્તિ મૂકે મહારાજની, બીજું માગવું નહીં બાલક થઈ. નિષ્કુળાનંદ નિર્ભય થવા, હરિ ભક્તિ વિના ઈચ્છવો નહીં. નિષ્કુળાનંદ હરિ ભક્તિ વિના ઈચ્છવો નહીં. અજોડ શબ્દ. જો નિર્ભય થવું હોય તો ભક્તિ જ નિર્ભય ખજાનો છે. ભક્તિ સિવાય, મૂર્તિ સિવાય ન ઈચ્છો બાળક થઈને. ભગવાનના સ્વરૂપ વિના જે માણસ બીજું માગે છે એ બાળક છે, નથી સમજતો એટલે માગે છે. જો સત્ય વાત સમજતો હોય તો ઈશ્વર પાસે ઈશ્વર સિવાય કોઈ દિવસ કોઈ ચીજ ન માગે. અને ન માગે એ ડાયો. ભુજના શ્યામચરણદાસ સ્વામી છપૈયાની યાત્રાએ જતા હતા અને મદ્રાસ નીકળેલા ને ઉભે પાટે હાલ્યા જાય ને, સાથે સત્સંગી જીવન નામે એક સાધુ. બે હાલતા હાલતા એકાદ કિલોમીટર ગયા હશે ત્યારે મદ્રાસના એક હરિભગતને ખબર પડી કે મહાન તપસ્વી સંત જાય છે ચાલતા, તો આપણે કંઈક સેવા કરીએ. અને એ ભાવથી પાછળ દોડ્યા ગયા. 2 કિલોમીટર સુધી પાટે પાટે દોડ્યા ત્યારે સ્વામી ભેળા થયા અને પગે લાગીને કહે છે કે મારે ઘેરે પધારો, તમને નહીં જવા દો. સ્વામી રાજી થયા, ગયા ઘરે. પછી કે અહીં તમે શાંતિથી રહો, એક રૂમ કાઢી દીધો. એ વખતે મદ્રાસમાં મંદિર નહીં. સ્વામી ત્યાં રહ્યા ને સ્વામીને બહુ સાચવા. એમ કહેવાય છે કે રોજ ખાયણીમાં શિંગદાણા પીચીને, સ્વામી અનાજ નતા જમતા એટલે શિંગદાણા ને આવું બધું જમાડે. અને સ્વામી એને ઘરે 6 મહિના રહ્યા, રાજી થઈ. પછી કહે છે કે હવે મારે જવું છે અને હું તારા ઉપર રાજી થયો છું, હવે હું તને વર દેવા તૈયાર થયો છું, માગી હું તારો મોક્ષ કરું કે છે. ત્યારે હરિભગત બહુ દુબળા વ્યવહારે એ કહે છે કે સ્વામી ભગવાન ઓળખાણા મળ્યા ને તમારે જેવા સાધુની સેવા કરી કે મોક્ષ મારો થશે, કલ્યાણ થશે, મને પૈસા દો. કે સ્વામી હાવ મોઢું બગાડી ગયો. સ્વામી કહે છે તથાસ્તુ. ને અત્યારે એની આગળ એટલા બધા પૈસા છે. એક સાધુ મને ગણાવતા હતા કેટલી એજન્સી ને કેટલી મોટરો કેટલું છે. સ્વામી આગળ પૈસા માગ્યા પણ પ્રભુ ન માગ્યા, ખ્યાલ આવ્યો તમને? પૈસા માગ્યા પણ પ્રભુ ન માગ્યા, બોલો. પ્રભુ કરતા પૈસામાં પ્રેમ વધારે જ લોકોને, હા વધારે એ જ છે. પૈસાની વાત સાંભળે, પૈસાની આમ કઈક આમ ભણક સંભળાય ને તો એટલો બધો ખુશ થઈ જાય. પૈસા મળે એવું જો કઈક વાતાવરણ થાય તો ખુશ થઈ જાય. હુવે નહીં તમારે, ઉજાગરા કરે, દોડવા માંડે. અને ભગવાન મેળવવાની વાતમાં તો એને નથી એટલો બધો ઉમંગ જાગતો. તો માટે ભગવાન આગળ બાળક થઈ બીજું માગવું નહીં. નિષ્કળાંત સ્વામી કે છે, માગો ભગવાન, માગવા જેવા છે, મહાસુખકારી છે. પણ ઘણા લોકો કરે છે ઘણું, પણ આની જેમ માગે પૈસા. સ્વામી લખે છે, જોને કોઈક કરે છે જપ તપ તીર્થ જે, જોને કોઈક કરે છે જપ તપ તીર્થ જે, વ્રત દાન પુણ્ય કરે હરે જગને વાવરે છે કર્થ જે, સત્યજોગ જગને વાવરે છે કર્થ જે, જેવી હોય તને મને ધને સામર્થ જે, જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીર્થ કરે, કોઈ વ્રત કરે, કોઈ દાન કરે, કોઈ પુણ્ય કરે, કોઈ સત્ય રાખે, કોઈ જોગ સાધે, કોઈ જગન કરે, કોઈ ધન યોગ્ય સ્થળે વાપરે, આ બધું પોતપોતાની સામર્થ્ય પ્રમાણે કરે છે. કરવામાં તો કોઈ કસર રાખતા નથી. શુદ્ધ મન, શુદ્ધ ભાવ અને શ્રદ્ધાએ બધા શુદ્ધ થઈને આવું બધું આદરે છે. અને અંતે પ્રભુ પ્રસન્ન કરવાની આશા છે. પ્રભુ જયારે પ્રસન્ન થાય ત્યારે ભગવાન પાસેથી ભગવાન ન માગીને બીજું માગીને બેહે ને ભૂહડીઓ વાળે લ્યો. કેટલી કેટલી મહેનતે જયારે પ્રભુ પ્રસન્ન થયા હોય ત્યારે પ્રભુ પાસે ભગવાન ન માગે ને બીજું માગે. ભાગવતજીમાં કથા આવે છે, દેવકીજી ને વસુદેવ આગલા જન્મમાં ભગવાનનું ખૂબ તપ કરે છે, ભગવાન પ્રસન્ન થયા ત્યારે કે તમારા જેવો બાળક આપો. પછી ભગવાન એને ત્યાં જન્મા ત્યારે ભગવાને વાત કરી કે તમે મારી આગળથી મોક્ષ ન માગ્યો અને મારા જેવો બાળક માગ્યો એટલે તમારે આ જન્મ લેવો પડ્યો અને હું તમારે ત્યાં બાળક થઈને આવ્યો. જો કલ્યાણ માગ્યું હોત તો જન્મ મરણ ન રહે. માણસ મોક્ષ ગતિ નથી માંગતા. જેમ રીજવે કોઈ રાજનને પ્રસન્ન કરીને માગે પ્યાજ તે આપતા હતી, હવે નિશને લાગે લોકમાં ઘણી લાજ. જેમ કોઈ મોટો રાજા હોય એને પ્રસન્ન કરે, ખરેખરો રાજી કરે, પછી રાજા કે માગો ત્યારે આવડો એમ કે કિલો ડુંગળી દઈ દો, રાજા રાજી થાય. તે આપતા હવે નિશને, સ્વામી કહે છે કે રાજાને આપતા લાગે લોકમાં ઘણી લાજ, એને લાજ આવે કે મારે આને હું ડુંગળી દેવી એમ. એમ આપણે ભગવાન આગળ આ લોકોનું સુખ માગીએ ત્યાં કિલો ડુંગળી જેવું છે તે ભગવાનને દેતા લાજ આવે કે આને હું દેવું. આમાં ભક્તિની રીત બહુ ન્યારી છે. ભગત થવાને તો બહુ વાર લાગે એવું છે. આ જગતની રીત જુદી અને ભક્તની રીત જુદી. કુર્વંતિ હેતુ કિમ ભક્તિ મિથમ ભૂત ગુણો હરી. ભગવાનને ભજનારા છે ને એ ભજે છે, પણ અહેતુ કિમ ભક્તિ, કોઈ કારણ નથી. ઈશ્વર પાસેથી એને કાંઈ જોતું નથી. આપણી ભક્તિ છે ને, આપણી ભક્તિ બરાબર નથી. ભક્તો ધ્યાન દો, એક વાત કરું. કારણ શું છે? આપણે ઈશ્વરમાં જે પ્રેમ કર્યો છે ને, એ પ્રેમ છે ને આપણે કંઈક હેતુસર કરેલો છે. આ જગતનું કાંઈક સુખ મેળવવા સારું, ધન મેળવવા સારું, શરીરે નિરોગી રહેવા સારું, કોઈ પણ વિઘન ન થાય એટલા સારું, આવા કાંઈક વિષયના લોંદા લઈને આપણે હરિહારે જોડાણા છીએ. આ જગતનું બધું છોડ્યા પછી પ્રભુ સાથે નથી જોડાણા. સુખદેવજી છે ને, સુખદેવજી એ બ્રહ્મ સ્થિતિને પામ્યા, બ્રહ્મ સ્થિતિને મુક્ત થઈ ગયા હતા, મહા આનંદમાં ડૂબ્યા હતા. એને આ જગતમાંથી કંઈ પણ પ્રાપ્ય નહોતું. અને સુખદેવજીને પછી ભગવાનમાં પ્રેમ થયો. ભગવાનમાં એને જ્યારે પ્રેમ થયો ત્યારે એવો થયો કે ન પૂછો વાત. અને એ પ્રેમને કોઈ ખેંચી શકે એમ નહોતું, કારણ કે એને કાંઈ જોતું નહોતું. એ બધું છોડીને બેસી ગયા હતા. અને પછી ઈશ્વરમાં પ્રેમ થયો એટલે એવો થયો કે એની વાત જવા દે. આપણે બધું છોડ્યું નથી અને ભગવાનમાં હેત કરવા જઈએ છીએ તો હેત આપણું બગડે છે. કઈક કારણસર, કઈક સ્વાર્થથી હેત થઈ જાય છે કે ભગવાન આમ તેમ ફલાણું ઢીકડું એમ ભગવાનને કહેવાય જાય છે. ત્યારે એ ભક્તિ કોઈ દિવસ સફળ ન થાય. બધું છોડી દે અને પછી ભગવાનમાં જોડાય તો એની વાત જુદી છે. કોઈનો ખેંચો ખેંચાય નહીં પછી. એની પ્રીતિ અણુ માત્ર ઓછી ન થાય ને આપણી પ્રીતિ તો નાશ થઈ જાય. આપણે ભગવાન આગળથી કંઈક જોતું હોય ને એ મળી જાય ને એટલે પછી ભગવાન પડ્યા રે એક બાજુ. બોલો, જેમ ઉપલ્યા માળા સડી જાય પછી દાદરો હતો ને એને પડ્યો રે એમ, જેની જરૂર નહીં. એક જણા નોકરી નહોતી મળતી સમજ્યા. કોઈક સાધુ આગળ આવ્યો કે સાધુ કે રોજ આવીને મંદિર વાળ્યો તો નોકરી મળી જાય. 15 દિવસ મંદિર વાળ્યો તો નોકરી મળી ગઈ, બંધ થઈ ગયો. તરત બીજે દિવસે બાઈને વાળતો, પૂછ્યું કેમ બંધ થઈ ગયો, કે હવે નોકરી મળી ગઈ હવે શું છે. એટલે આ ભક્તિ પૂરી થઈ ગઈ. 2 દિવસ થયા તો ઓલે રજા આપી દીધી, તમે નહીં ચાલો જવા દેવ. 3 દિવસે સાંભળી લીધી, કેમ તા કે નોકરી વહી ગઈ, માંડ વાળવા બીજો. આમ સકામની ભક્તિ બધી આવી સમજ્યા. માટે ખરેખર ભગવાન પાસેથી કાંઈ પણ આશા રાખ્યા વગરની ભક્તિ થાય તો એનું નામ સાચી ભક્તિ છે. માટે સેવા ખરી હરી ની કરી, માગીએ નહીં માઈક સુખ, જે પામીને પડે પાછું પડવું, રહે જેમ હોય તેમ દુઃખ. જેમ હોય એમનું એમ જ રે, એમાંથી કાંઈ ફાયદો કોઈને થતો નથી. માટે ભગવાન આગળ કોઈ દિવસ માયા માગવી નહીં, કારણ કે માયા અંતે રહેવાની નથી. માગો કે ન માગો, બોલો રહેવાનું જ છે જ નહીં. આપણે જન્માસી તો આપણે જવાનું છે, જન્માસી તો જવાનું છે, છૂટી કેવો જ નથી. શું બાળક હતા તો જુવાન થયા, જુવાન હતા તો ગઢપણ આવવાનું જ છે. બોલો, માટે એક વાત સમજી રાખવાની કે જે વસ્તુ રહેવાની નથી એને શું માગીને કરવાનું, એમ માગીને મેળવીને કરશું હું, રહેવાનું છે નહીં. બોલો, અને ભગવાન આગળ આપણે ભગવાન સિવાય બીજું માગીએ ને ત્યારે ભગવાન આપણા રહેતા નથી પછી. અને જે વસ્તુ માગી હોય એ નાશવંત છે એટલે એ રહેતી નથી. એ જાય અને ભગવાન એ જાય, બેવાનું જાય એવું હું કામ કરવું જોઈએ. જે કાયમ રહેનારું છે એ પકડી રાખવું, બાકીનું ક્યારે એમ જ છે. તે શોધી સર્વે સમજવું, જોઈ લેવું જીવમાં જરૂર. અંતવત સુખ ઈચ્છતા કેદી દુઃખ ન થાય દૂર. અંતવત સુખ ને ઈચ્છે છે અને દુઃખ કોઈ દિવસ દૂર થતું નથી. માટે ભલા થઈને કોઈ કણ મૂકી કુકસ ન માગશો. બરાબર છે. કોઈ બે ભાઈએ હૈયારું ખડું લીધું હોય ને પછી એમ કે ઘઉં તમતાર તું લઈ જાય ને કુંવળ મને આપી દે, એમ કોઈ કરે? હા, એમ ભગવાનને મેલ પડ્યા ને આપણે માયાને કુંવળને માગીએ છીએ, એવી ભૂલ કેમ કરાય? તૂપ ને તજી તાંદુલ ચોખા હોય એના ફોચરા કોઈ લઈ લે ને ચોખા કોકને દઈ દે એવું બને? એમ મૂર્તિ મૂકી મહારાજની, ન માગવું સુખ નિર્મૂળ. આ સિદ્ધાંત કર્યો, ભગવાનનું સ્વરૂપ મૂકી અને નિર્મૂળ સુખને કોઈ દિવસ ન માગો. શીખી જાઓ. આ વાત શીખ્યા વગર શાંતિ કોઈ કોઈ થવાની નથી. ભગવાન જ માગો, મૂર્તિ જ માગો. નિષ્કામ સ્વામીની કલમમાં નોંધ્યા કરે, મૂર્તિ માગો, માગવા જેવી છે, રાખવા જેવી છે, એની શું કથા કહીએ. મૂર્તિનો મહિમા અપરંપાર કયો છે ભક્તો. શાસ્ત્રમાં આપણે મૂર્તિનો મહિમા સમજતા નથી એટલે દુઃખી રહેવાના છીએ. બોલો, મૂર્તિનો મહિમા ગાશો, ગવડાવું. નિષ્કામ સ્વામીના શબ્દોમાં ભગવાનના ભક્તો, સ્વામી કહે છે, મંગલમય મૂર્તિ જોય સુખકારી,
મંગલમય મૂર્તિ જોય સુખકારી,
તેન ન્યૂન ન રહે કોય સુખ તારી જે તેન ન્યૂન ન રહે પ્રતાપ સુખકારી જે મંગલ મૂર્તિ ને પ્રતાપ સુખકારી સ્પર્શ પ્રજળે પૂરણ પાપ સુખકારી જે સ્પર્શ પ્રજળે પૂરણ પાપ સુખકારી જે મંગલ મૂર્તિ ને સમરતા સુખકારી જે મટે સંકટ શ્રી હરિ કરતા સુખકારી જે મટે સંકટ કરતા સુખકારી જે મંગલ મૂર્તિ નો ધ્યાન સુખકારી જે
મૂર્તિનો મહિમા અતિશય ગાયો છે માટે ભગવાનના ભક્તો મૂર્તિને હૃદયમાં ધારે મૂર્તિને પકડે મૂર્તિ સિવાય બીજું કોઈ દિવસ કાંઈ ભગવાનના ભક્ત માગે નહીં કારણ કે મહારાજની મૂર્તિ જ માગવા જેવી છે મૂર્તિમાં સર્વ અલૌકિકતા રહી છે એ મૂર્તિ જેના હૃદયમાં રહી એને કાંઈ જોવાનું પામવાનું મેળવવાનું કરવાનું કાંઈ બાકી રહેતું નથી તો એવી મૂર્તિ છે આ મૂર્તિ અચરજ કારી છે શું કહું વડાય વિસ્તારી અચરજ કારી છે શું કહો વડાય વિસ્તારી અચરજ છે આ મૂર્તિ સૌથી નોખી અચરજ કારી છે છું ચોખી અચરજ કારી છે છે આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજ કારી છે હે હરિ ધરી ન ધરશે એવી અચરજ કારી છે હરે ધરે ન ધરશે એવી અચરજ કારી છે આ મૂર્તિ નો મહિમા અચરજ કારી છે આ મૂર્તિ નો મહિમા અચરજ કારી છે પોટી કવિ ના કહેવાય અચરજ કારી છે કોટી કવિ મૂર્તિનો મહિમા ગાયો છે ભગવાનના ભક્તો મનોહર મૂર્તિ મહારાજની એને મૂકીને બીજું માગવું નહીં નિર્માળ નિર્મૂળ સુખનું માગવું પ્રેમાનંદ સ્વામી પણ પોતાની પદ રચનામાં કહે છે ભગવાનને એમ કહે છે કે દેવું હોય તો તમારી મૂર્તિ એ સિવાય મને કાંઈ પણ દેશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં તમારી મૂર્તિ
આંખ મારી ભગવાન ના ભક્તો ને કેમ ચડતી નથી? એમ શા માટે બીજું મગાય છે ભગવાન આગળ? ભગવાનની મૂર્તિ જેવી આપણે બીજી વસ્તુ માનીએ છીએ ત્યારે મગાતું છે ને? ભગવાનની મૂર્તિમાં એટલો આનંદ ને મહાસુખ નહીં માન્યું હોય ત્યારે ને? સંતો તો આમ જ કહે છે,
તમારી મૂર્તિ વિના અમારા નાથ રે બીજું માને આપશો માં તમારી
ભક્તો ચાર પ્રકારની મુક્તિ પણ ન માગે મૂર્તિ સિવાય, કારણ કે એ બધું મળે પણ ફજેતીય ભર્યું નું મળે, અંતે એમાં કઈ મળતું નથી, એવા અલ્પ સુખ ને કોણ માગે ને? એ માગીને શું એમાં કારજ સરે? માટે ભગવાનને રાજી કરી અને વિચારીને ઈશ્વર પાસે માગવું, નિષ્કુળાનંદ ન માગવું. જેને માથે હોય વિઘન, જેને માથે વિઘન ભર્યા હોય એવું કોઈ દિવસ માગશો નહીં, એમ સ્વામી ભલામણ કરે છે. ભગવાનના ભક્ત ભગવાન પાસે ભગવાન માગે. અત્યારનો સમય પૂરો થતા કથા વિરામ પામ